ఆనందమూర్తి శ్రీకృష్ణ తతోయేవ సుఖోదయ తద్భిన్నా విషయా సర్వే దుఃఖదా మాయికత్వతః ఓం శ్రీ పూర్ణ పురుషోత్తమ నారాయణాయ నమో నమః అక్షరధామాధిపతయే రాజాధిరాజాయ నమో నమః పరాత్పరాయ సర్వావతారిణే శ్రీ స్వామి నారాయణాయ నమో నమః సర్వకారణ కారణాయ శ్రీ హరి కృష్ణ మహారాజాయ నమో నమః సదానందదాయినే ఆనంద ఘనమూర్తయే శ్రీ సహజానంద స్వామినే నమో నమః వన విచరణ కారిణే మహాతపస్వే శ్రీ నీలకంఠవర్ణి రాజాయ నమో నమః సాధు సేవా పరాయణాయ శ్రీ సర్జుదాసాయ నమో నమః బాలరూపాయ మహామనోహరాయ శ్రీ ఘనశ్యామ మహారాజాయ ఆదిగురువే సద్గురువర్యాయ శ్రీ గోపాలానంద స్వామినే నమో సద్గురు శ్రీ ముక్తానంద స్వామినే నమో నమః సద్గురు శ్రీ గుణాతీతానందమునే నమో సద్గురు శ్రీ స్వరూపానంద స్వామినే శతానంద స్వామినే సచ్చిదానంద స్వామినే సిద్ధానంద స్వామినే చ నమో నమః సద్గురు శ్రీ నిత్యానంద స్వామినే సుఖానంద స్వామినే కృపానంద స్వామినే చ నమో నమః సద్గురు శ్రీ వ్యాప్కానందమునే చైతన్యానంద స్వామినే యోగానంద స్వామినే చ నమో నమః సద్గురు శ్రీ భాయి రామదాస్ స్వామినే భాయత్మానంద స్వామినే నిష్కుళానంద స్వామినే ప్రేమానంద స్వామినే ఇత్యాది సర్వే నంద సద్యో నమో నమః సద్గురు శ్రీ ఆనందానంద స్వామినే మమ గురు శ్రీ రాధారమణ స్వామినే నమో నమః సర్వధామస్తు సర్వముక్తేభ్యః ప్రకట సర్వసాధు హరిభక్తేభ్యో నమో నమః వాళ్ళ భక్తో આજે મુંબઈને આંગણે દહીસર વિભાગમાં અહીંના બધા ભક્તોએ સુંદર મજાનું આ થોડા દિવસનું સાગર કથા અને રવિસભાનું આયોજન કર્યું છે. વિક્રમ સંવત 2069 અષાઢ વદ 13 છે. આજે 4 ઓગસ્ટ 2013 રવિવારની આ રવિસભામાં આનંદાનંદ સ્વામીના આખ્યાનની વાતો આપણે આગળ સાંભળીએ. આ પટેલ સમાજની વાડીમાં તેમણે ઘર છોડ્યું, અયોધ્યામાં રામ ગલોલાને ત્યાં પોતે ત્યાગી થયા. નવલસિંહ નામ મટીને લક્ષ્મણદાસ નામ પડ્યું. ગુરુ વૈકુંઠવાસ પામ્યા પછી એમને બધાએ ગાદીએ બેસાડ્યા, તો તેઓ પણ રામ ગલોલાના નામથી ઓળખાવા લાગ્યા. હવે તેઓ જીવન મુક્તાનું નામ સાંભળતા મૂર્તિમાંથી પ્રકાશ નીકળ્યો અને અતિ પ્રભાવિત થયા માટે એ જીવન મુક્તા એટલે કે રામાનંદ સ્વામીને મળવા અયોધ્યાથી ઠાઠમાઠ સાથે સૌરાષ્ટ્રની યાત્રાએ નીકળે છે. ડંકા, નિશાન, ઘોડા, અનેક શિષ્યો સાથે છે. એમની તે વખતની જે કાંઈ રીત હશે એ રીતે રાજાશાહી ઠાઠથી પોતે યાત્રાએ નીકળ્યા છે. દ્વારકાની યાત્રાનું બાનું બતાવ્યું છે, મળવું છે સદગુરુ જીવન મુક્તા રામાનંદજીને. રસ્તામાં ગુજરાતમાં પ્રવેશ્યા છે, અનેક ગામોમાં ઉતારા કરે છે, ત્યાં ત્યાં રામાનંદ સ્વામીની પોતે કીર્તિ સાંભળે છે. રામાનંદ સ્વામી એ વખતમાં પ્રસિદ્ધ સંત હતા. શું સાંભળતા હતા તો લખે છે કે જ્યાંસે સુંદર સોરઠ દેશ લોજ માતે વસે છે વિશેષ, એ છે ઈશ્વર નો અવતાર, તેના સામર્થ નો નથી પાર. સોરઠ દેશમાં લોજ નામનું એક ગામ છે, ત્યાં તેઓ વિશેષ રહે છે, ત્યાં એમનો આશ્રમ છે, પોતે ઈશ્વરનો અવતાર છે, એની સામર્થ્યનું કાંઈ વર્ણન થઈ શકે એમ નથી. પર અંતરની વાત જાણે મન ચંચલ તે સ્થિર આણે, બીજાના અંતરની વાત જાણી જાય છે. ભાગ ભાગ કરતા મનને ભગવત સ્વરૂપમાં સ્થિર કરી આપે છે. એનો આશ્રય જેને મળે છે કામ વાસના તેની ટળે છે. આ રામાનંદ સ્વામીનો આશ્રય જે કોઈ કરે એની કામ વાસનાનો નાશ થાય છે, એવા અનેક દાખલાઓ બન્યા છે. એનું પૂરણ તેજ પ્રકાશે, ભાલતા ભલું ઐશ્વર્ય ભાસે, મહિમા એવો સાંભળ્યો જ્યારે ઈચ્છા દર્શન ની થઈ ત્યારે, પછી દેહના દર્શન કાજ લોજ ગામે ગયો તે સમાજ. બધા રસાલા સાથે સોરઠમાં ગરવી ગિરનારની તળેટીમાં નાનું એવું ખોબલા જેવું ગામ, એમાં રામાનંદ સ્વામીનો આશ્રમ છે. સ્વામી 50 પોતાના શિષ્ય સાધુઓ સાથે તે આશ્રમમાં રહીને યાત્રાળુઓની સેવા કરે છે. આરામ ગલોલા આશ્રમના મહંત અને કેટલાક સાધુ સંતો બધા ત્યાં પહોંચ્યા. જઈને વાત કરી કે રામાનંદજી કો મિલના હૈ. સ્વામી પતે સફેદ ગાદી તકિયા ઉપર બેઠા છે. સ્વામી સફેદ વસ્ત્ર પહેરતા, શરીર પુષ્ટ હતું, આજાન બાહુ હતા, વિશાળ ભાલ, એમાં તિલક ચાંદલો બિરાજે છે, ગળામાં બેવડી કંઠી. રામગલાલા લક્ષ્મણદાસ પોતે આવ્યા, સાથે કેટલાક બીજા સાધુઓ છે, આવીને રામાનંદ સ્વામીના ચરણમાં પડ્યા છે. રામાનંદ સ્વામીના દર્શન કરતા હૃદયમાં આનંદનો કોઈ પાર ન રહ્યો. એને એવું લાગ્યું કે મારા જીવનમાં ખૂટતી કડી આઈ હંધાણી, હું જેને માટે નીકળ્યો છું એ કામ આ સંત દ્વારા જરૂર થશે એવું એના અંતરમાં મનાણું. રામાનંદ સ્વામીને હાથ જોડ્યા અને રામ ગલોલા સ્વામીને સમર્પિત થયા. 5 દિવસ નિવાસ કર્યો. સ્વામીની વાતો સાંભળી હૃદય ઠરી ગયું. સ્વામીની કથામાં અયોધ્યાના રામ ગલોલા આશ્રમના મહંતને અતિશય સુખ થયું. ઉર્મા વૈરાગ્ય વધારે પડતો દ્રઢ થયો. મનથી વાસનાના ત્યાગના ખૂબ ખૂબ અંદર ઉખરાટા આવ્યા. હવે તો એમણે તો નક્કી જ કર્યું છે કે મારે ક્યાંય જવું નથી, આ સદગુરુની પાસે રહેવું છે અને પરમાત્માનો અનુભવ કરવો છે. સાથે જે બધા આવ્યા હતા એમને હવે જાજુ રહેવું નહોતું, એ લોકો અકળાવા લાગ્યા. મહંતને વાત કરી કે હવે આપણે ક્યાં સુધી આઈને રોકાવાનું છે, નીકળવાનું છે ક્યારે? પરંતુ લક્ષ્મણદાસનું મન તો પૂરેપૂરું રામાનંદજીના રંગમાં રંગાણું હતું. એમણે પ્રથમ તો એવા જવાબ આપ્યા કે કાલ નીકળીએ. પણ કાલ થાય ત્યારે પાછા નીકળે નહીં, તો હવે સાંજે નીકળશું. પણ સાંજે એમ કે હવે એક દી રોકાઈએ પણ જઈએ, શું ઉતાવળ. આમ ઘણા દિવસ થઈ ગયા. જવા બીજાએ બહુ હઠ લીધો, તેને છેલ્લો ઉત્તર એવો દીધો, જાઓ જો જવું હોય તમારે, અઠે દ્વારિકા છે જી અમારે. તમારે જેને જવું હોય એને હવે જઈ શકો છો, તમે હું તો અહીંયા જ રહીશ, દ્વારિકા નથી જવાનું, અઠે દ્વારિકા, મારે તો અહીંયા દ્વારિકા છે. લોકોને આશ્ચર્ય બહુ થયું કે તમે આ શું બોલો છો, અમારા એક મોટા ગુરુ થઈ મઠાધિપતિ, એક આચાર્ય પદ ઉપર બેઠેલ વ્યક્તિ, અહીંયા રામાનંદ સ્વામીના નાના એવા આશ્રમમાં, આ ગરીબ આશ્રમમાં રોકાશો, આપણો આશ્રમ તો જાહો જલાલી વાળો, 500 ખાકી બાવાના તમે ઉપરી, રામાનંદ સ્વામીને તો 50 જ સાધુ છે, માટે કઈક વિચાર કરો. ત્યારે આ લક્ષ્મણદાસે કહ્યું કે બધો વિચાર કરી લીધો છે. જોડાય જેનું મન જેની જોડે, છોડાવતા તે કદી એ ન છોડે, લે કાષ્ટ જે હાલર હાથ માય, છોડાવતા પ્રાણ છૂટે જ ત્યાય. હાલરનું બચ્ચું જન્મે ત્યારે હાથમાં એક લાકડી પકડી લે, પછી આજીવન પકડી રાખે, એને જો છોડાવી દો તો તેનું ત્યાં ત્યાં મૃત્યુ થાય. જેમ પતંગિયું અગ્નિને જોઈને એમાં પ્રેમ થતા પોતાનું શરીર અર્પી દે છે, ચકોર ચંદ્રમાં પ્રીતિ કરે છે, તો આખી આખી રાત એની સામું જોઈ રહે છે, તેમ ખરેખર સાચો જો કોઈ શિષ્ય હોય અને એને સાચા જો કોઈ સદગુરુ મળે તો એને એનામાં એવો જ પ્રેમ થાય છે, એવું જ જોડાણ થાય છે. વૈરાગ્ય સાચો ઉપજે જ જેને, સંસારનો રંગ ગમે ન તેને. ખરેખર જો સાચો વૈરાગ થાય તો પછી એને સંસારનો રંગ નથી ગમતો. જો તુંબડીને જળમાં દબાવે, તથાપિ તે ઉપર પાછી આવે. તુંબડાને પાણી દબાવી રાખો ત્યાં સુધી રે, મૂકી દો તો ઉપર આવી જાય તરત જ. એમ જેને વૈરાગ થયો હોય એને દબાવી રાખો તો એ રહી ન શકે. સિંહનું બચ્ચું બકરી સાથે ઉછરીને મોટું થયું હોય પણ જો સિંહનું ટોળું મળી જાય તો તરત એના અંતે ભળી જાય છે. સ્વજાતિનો સંગ થાય એટલે પછી વિજાતિ સાથે રહે નહીં. તેમ દૈવી જીવ કદાચ કોઈ નઠારા સંગમાં ભળી ગયો હોય, વિષયોના ભેગો થઈ ગયો હોય, આસુરીઓના ભેગો કદાચ એને કોઈ પણ પ્રકારે સંબંધ થઈ ગયો, ભળી ગયો, પણ સાચો સંગ મળે, સાચા સદગુરુ મળે એટલે તરત જ તે તેના બધાનો ત્યાગ કરીને આમાં ભળી જાય. જો એળ પામે ભમરી પ્રસંગ, તો ઉડવા પાંખ પમાય અંગ. ઈયળને ભમરીનો પ્રસંગ થાય છે તો ઈયળને ઉડવાની પાંખ મળી જાય છે. સ્વયં સ્વરૂપે ભમરી જ થાય, તે ઈયળ મધ્યે વસવા ન જાય. પછી પોતે ભમરી થઈ ગયા બાદ ઈયળ ભેગી તે વસવા જાય નહીં, રહે નહીં. તેવી રીતે જો સત્સંગ થાય, કુસંગમાં કેમ રહી શકાય. કોઈ બીને માટે વાત છે, જો ખરેખર સતનો સંગ થઈ જાય તો કુસંગમાં રહી શકાય નહીં. પરમાત્માની ઓળખાણ થાય તો આત્મા તેને સજાતીય હોવાથી પરમાત્મામાં જ જોડાઈ જાય, તે આ શરીર રૂપ કુસંગ સાથે રહી શકે નહીં. પણ જેમ છે એમ ભગવાનનું મહાત્મય જ્ઞાન ન હોવાથી દેહ સાથે આત્મા મળેલો રહે છે, પરમાત્માની સાથે જોડાતો નથી. સ્વજાતિ મધ્યે વસવું ગમે છે. આત્માની જાતિ બ્રહ્મ, ભગવાન બ્રહ્મ. તો સ્વજાતિ સજાતિને વસવું ગમે ને. દેહ તો માયિક છે, વિકારવાન છે, જડ છે, અંધકાર રૂપ છે, અજ્ઞાન રૂપ છે. તો આત્માને દેહ સાથે કેમ પ્રીતિ થઈ ગઈ? સ્વજાતિ મધ્યે વસવું ગમે છે, વિજાતિમાંથી ખસવું ગમે છે. પણ જે દિવસે આપણને અંદરથી એવું ભાન થઈ જશે કે હું તો ચૈતન્ય છું, શરીર નહીં, મેં શરીર નહીં, હું શરીર મેરા નહીં હે, આટલું પાકું જે દી થશે તે દિવસે શરીરનો સંગ કરવો ગમશે નહીં. પછી જીવ એની જાતિ જે ભગવાન એમાં લાગશે. સજાતિ સાથે હવને રહેવું ગમે છે, વિજાતિમાંથી તો ખસવું ગમે છે. જો શ્વાનને તો ભસવું ગમે છે, મનુષ્યને તો હસવું ગમે છે. આ બધાના સ્વભાવ છે. માટે જેને સતનો સંગ થાય તે અસત સાથે રહી શકે નહીં. જેને સત્સંગીનો સંગ થાય અને એનો જીવ જો એવો હોય તો પછી એને કુસંગીઓ સાથે ફાવે નહીં, એની સાથે ક્યાંથી રહી? જુદી જાતિના જુદા સ્વભાવ,
જુદી જાતિના જુદા સ્વભાવ,
રહી ભેળા ન થાય નિભાવ,
રહી ભેળા ન થાય નિભાવ,
જેને સદગુરુ નો રંગ લાગે,
જેને સદગુરુ નો રંગ લાગે,
તો સંસારીનો સંગ ત્યાગે,
તે તો સંસારીનો સંગ ત્યાગે,
એવું જાણીને લક્ષ્મણ દાસે,
એવું જાણીને લક્ષ્મણ દાસે,
કહ્યું પોતાના સોબતિ પાસે,
કહ્યું પોતાના સોબતિ પાસે,
હું તો અહીં રહીશ હમેશા,
હું તો અહીં રહીશ હમેશા,
તમે જાત્રા કરી જાઓ દેશ,
તમે જાત્રા કરી જાઓ દેશ,
હું તો દ્વારકા ને હર દ્વાર,
હું તો દ્વારકા ને હર દ્વાર,
ગયો પુષ્કર કાશી કેદાર,
ગયો પુષ્કર કાશી કેદાર,
વડા અડસઠ તીર્થ વખાણું હો,
વડા અડસઠ તીર્થ વખાણું,
રામાનંદ ના ચરણ માં જાણું,
રામાનંદ ના ચરણ માં જાણું,
વડા અડસઠ તીર્થ વખાણું,
વડા અડસઠ તીર્થ વખાણું,
રામાનંદજી ના ચરણ માં જાણો,
રામાનંદજી ના ચરણ માં જાણો,
રામાનંદજી ના ચરણ માં જાણો. આપ જાઓ દ્વારકાજી આવો, પછી જતા રહેજો બધા અયોધ્યા. અરે પણ તમે ત્યાંના ગાદીપતિ છો, એ અખાડાનું શું? જેને અખાડો દેવો એને દઈ દો, જેને ગાદી દેવી હોય એને હાલો, પદ આપવું એને દો, મારે કાંઈ જોતું નથી. આનું નામ ભગવાનને પામ્યાનો ખપ. એક વાત ધ્યાનથી સાંભળી લ્યો, ભગવાન મળવા મુશ્કેલ નથી, ભગવાનને મેળવાનો ખપ બહુ મુશ્કેલ છે. ખપ જાગી જાય તો ભગવાનને તો કાંઈ મળવા વાર નથી. ખપ થતા થતા બહુ સમય વ્યો જાય. કોઈ પૂર્વનો હોય મુમુક્ષુ તો તત્કાલ એને એક વેણથી, એક વાક્યથી, એક શ્લોકથી, એક ચોપાઈથી કે એક જ દિવસના સત્સંગથી ખપ થઈ જાય. બાકી જિંદગી આખી સત્સંગ કરે તો પણ ભગવાનને પામવાની ઉતાવળ થતી નથી, એમાં ડૂબી જવાની કોઈ ભડભડતી ભૂખ જાગતી નથી. લો હા, આપણે બધા સત્સંગ કરીએ છીએ, પણ ભગવાન વિના રહેવાય છે બધાથી. લો, જળમાં માછલી પણ રહે, ડેડકો પણ રહે, કાચબો પણ રહે, પણ સંતો એવું કહે છે કે માછલીનું જીવન જળ છે, એના વિના જીવી જ ના શકે. ડેડકો અને કાચબો જળમાં રહે પણ જળ વિના જીવી શકે છે. હા, ડેડકા તો ઢેફામાં ધુબાકા દે, કાચબા ઉભે રોડે હાલ્યા જતા ઘણી વખત જોયા છે. પાણી હોય તો ધુબકા કરશું, નહીં તો રોડે આંટા મારશું. એમ આપણે ભગવાન હોય તો દર્શન કરીએ, નહીં તરા માયા ક્યાં આપણને કડવી લાગે છે. વેલકમ, એ જાતના જીવ છીએ. આનો અર્થ એ થાય છે કે પરમાત્માને આપણે જાણ્યા નથી, એને જાણ્યા પછી ક્યાંય સ્વાદ રહેતો નથી એમ અનુભવીઓ કહે છે. ક્યાંય નહીં. રામાનંદજીના ચરણમાં હું તો બધા જ તીર્થ માનીને બેહી ગયો છું કે મારે કોઈ તીર્થ હવે કરવું નથી. બોલો. અને ખરેખર જો કોઈ એવા મોટા પુરુષ મળી જાય ને તો તીર્થમાં પછી આંટા મારવાની જરૂર નથી. એમની આજ્ઞામાં રહો, જે જોતું છે એ બધું મળશે. આમ તો ગાયને ઘાસ નાખવું, કબૂતરને ચણે નાખવી, આવા નાના પુણ્ય કાર્યો કે જીવદયા કરવાથી આરંભીને તીર્થયાત્રા કરવી વગેરે વગેરે, તપ આ તે બધું જ કલ્યાણ માટેનું સાધન ગણાય છે, પરમાત્માને પામવા સુધીનું બધું જ. પરંતુ પ્રાથમિક માણસોને માટે આ બધું સારું. એમ કરતા જો કોઈ મોટા પુરુષ મળી જાય તો બધું પડ્યું મૂકીને એની પાસે બેસાય, તે પરમાત્માને પામવાનું દ્વાર છે, ત્યાંથી પ્રવેશ થાય છે. અને આપણે સમજીએ છીએ કે દ્વારમાં પ્રવેશ્યા પછી દ્વાર ત્યાં ત્યાં હોય છે, અને આપણે અંદર જતા રહીએ છીએ. ભગવાનને પામ્યા પછી બીજું કંઈ રહેતું નથી, કંઈ દેખાતું નથી, કંઈ જરૂરનું પણ નથી. ભગવાનના જે મોટા પુરુષો છે એ પરમાત્માને પામવામાં આડરૂપ ક્યારેય હોતા નથી, એ દ્વારરૂપ હોય છે. કોઈકે એકવાર સવાલ કર્યો હતો કે આપણે સંતનો સમાગમ કરીએ, સંત સાથે આત્મીયતા હેત રાખીએ અને ભગવાનને પામીએ, પણ ગુરુને સંતને છોડી તો દેવાના જ ને એમ. સાચી વાત છે. ભગવાન મળી જાય એટલે એમને છોડી દેવાના. મેં કહ્યું પહેલા ગુરુ કરો તો ખરા, છોડવાની વાત પછી કરજો. કોઈને મોટા માયના નથી, કોઈમાં હેત નથી, કોઈની વાત માનવી નથી. છોડી દેવાની બહુ ઉતાવળ થઈ છે. ઘણી જગ્યાએ લુખ્ખા જ્ઞાન ચાલતા હોય ને, હાવ કોરા, ત્યાં વાતો બહુ હોય, વર્તન કશું જ ના હોય. પાછા મને કે વિદેશમાં બુદ્ધિ બહુ, શ્રદ્ધા કોઈ નહીં. હા હશે થોડા અઠાડ્યા કરે બુદ્ધિ સમજે. ત્યાં ઘણાની પાસે તો એવા રેકોર્ડ છે કે ઇન્ડિયામાંથી ફલાણા નામાંકિત સંત આવ્યા એને મેં આમ કીધું, એને આમ પૂછ્યું, એને આવો પ્રશ્ન કર્યો, પછી આને જઈને મળ્યો એને મેં આમ કીધેલું, એને મેં તેમ કીધેલું, એમ બધી વાત કરે. પછી મને કે નૌકામાં બેસીએ, નૌકા તો છોડી દેવાની હોય ને. મેં કાંઠે ગયા પછી વચમાં નહીં. મને કે હા એ વાત હતી, મોટા પુરુષો ગુણાતીતાનંદ સ્વામી કહેતા હતા ભગવાનને પામવાનું દ્વાર છે. અને આ તો આપણે આ રીતે સમજીએ છીએ. બાકી ઘણા ડાયા એવું કહે છે કે આપણે ટેબ્લેટ ગળીએ ને એને ફરતું પેલું પડ ન હોય, એ કંઈ પેટમાં જઈને નડે છે, ઓગળી જાય છે, ખબર નથી રહેતી. એમ સંત સમાગમ કરતા કરતા સંતો છે ને ક્યારે ઓગળી જાય ને ક્યારે ભગવાન મળી જાય એની ખબર નથી રહેતી. એ કઈ સોડા કાઢવાના હોતા નથી, પણ જેને ખપ છે એને પ્રાપ્તિ થાય છે. અને બાકીને તો બધાને છે ને ખબર નહીં, ડખા થાય. બોલો, ભાગવતજીમાં લખ્યું, ન યમ મયાની તીર્થાની ન દેવા મૃચ્છલા મયા તે પુનંતી ઉરુકાલે ન દર્શના દેવ સાધવ. ન હમ મયાની તીર્થાની, તીર્થો છે એ ખાલી પાણી તીર્થ નથી. પાણીમાં જે મોટા પુરુષનો અને પરમાત્માનો સંબંધ થયો છે ને એટલે એમાં તીર્થત્વ આવ્યું છે. ન દેવામૃચ્છલા મયા, ખાલી માટીની પાષણની મૂર્તિ દેવ નથી, એમાં દૈવત્વ આવ્યું છે એટલે દેવ છે. જળને તીર્થ કોણ બનાવે છે? પરમાત્મા યા તો મોટા પુરુષ. કાષ્ટની પાષાણની ધાતુની મૂર્તિમાં પરમાત્માનો વાસ જેનાથી થાય છે એ પણ મોટા પુરુષથી થાય છે. એ જેના સંબંધથી તીર્થત્વ પામે, પૂજ્યત્વ પામે, પ્રભુત્વ પામે, પથ્થર પણ પ્રભુત્વ પામે છે, જેના સંબંધથી પામે છે એની મહત્તા ઘણી વધારે છે. એટલા માટે કીધું તે તીર્થ અને તે મૂર્તિ માણસને ઉરુ કાલેન પુનંતી. ભાગવતજી કે લાંબા કાળે પવિત્ર કરે છે, લાંબા કાળે એમાં દૈવત આપે છે. દર્શનાદ એવ સાધવ, અને સાધુ પુરુષો દર્શન માત્રથી માણસોને પવિત્ર બનાવી દે છે. કેવળ દર્શન માત્રથી તત્કાળ. સાધુનામ દર્શનમ પુણ્યમ, સાધુનું દર્શન જ મોટું પુણ્ય છે. ભલે કાંઈ નથી કર્યું, તમે નથી વસ્ત્ર ઓઢાડ્યું, નથી અન્નદાન કર્યું, નથી સેવા કરી, સાધુનામ દર્શનમ પુણ્યમ. તીર્થ ભૂતા હિ સાધવ, સાધુ જ તીર્થ છે. કેમ જે એને લઈને તીર્થો થાય છે, તીર્થ નહીં બલ્કિ તીર્થની જનની છે એ. સાધુ ગંગા કહો નહીં, ગંગોત્રી કહો, જેમાંથી ગંગા નીકળે છે, જેમાંથી તીર્થ માત્ર નીકળે છે એ છે સંત. કાલે ને ફલંતી તીર્થા, તીર્થો તો કાળે કરીને ફળ આપે છે. સદ્ય સાધુ સમાગમ, અને સંતોનો સમાગમ તત્કાલ ફળ આપે છે. બીજા તીર્થે તો તન ધોવાય, મનનો મળ આ સ્થળે જાય. લક્ષ્મણદાસ કહે છે એના સાથીઓને કે તમે તમારે તીર્થ કરવા જાઓ, જાત્રા કરો જાઓ, હું તો હવે એવું સમજું છું કે બીજા તીર્થ સ્થાનોમાં જઈને સ્નાન કરશો તો ઠીક છે, તન ધોવા હે, પણ આ સદગુરુ પાસે બેસીને જો જ્ઞાન સાંભળશું તો મનનો મળ જતો રહેશે. એમ કહી શણગાર ઉતાર્યો, ખરા વૈરાગ્યનો વેશ ધાર્યો. પોતે રામગલોલા આશ્રમના પોતે ગાદીપતિ હતા એટલે એને અનુસાર એ કંઈક રાખ્યું છે, એ બધું કાઢી નાખ્યું. પછી વૈરાગી વેશ ધારણ કર્યો, સાધુ સંતોના વેશ સાદા હોવા જોઈએ, સાધુ સંતોના શરીર ઉપર સોનું આદિ ઘરાણા કે મેકઅપ વગેરે શોભતું નથી, એની શોભા નથી, એનો શણગાર નહીં. જ્ઞાન વૈરાગ ભક્તિ શ્રદ્ધા સેવા સાધુતા એ શણગાર છે, એ ઘરેણા છે સાધુઓના. ખરો વૈરાગ નો વેશ ધાર્યો કે એવા વાક્ય વિશેષ સુણાવ્યા, સુણી સર્વને આસુડા આવ્યા. આવી બધી વાત કરી, સાદો વેશ પહેરી લીધો, રામાનંદજીને અર્પાઈ ગયા, લોજ આશ્રમમાં રોકાઈ ગયા, સહચરોને આંખમાં આહુડ આવી ગયા. જેદી ભરતપુરની ગાદી છોડી નવલસિંહે, તેદી રાણીઓ ને રાજકારભારીઓ પ્રધાનો ને આખી પ્રગણાની પ્રજા રડતી હતી. ફરી વાર એમને આ ત્યાગ બીજી વાર થયો. એક વાર સાંસારિક જગતનો ત્યાગ કર્યો, ફરી વાર કહેવાતા આધ્યાત્મિક જગતનો ત્યાગ કરે છે. ભગવાન સુધી જાવું છે ને, ત્યાગ વિના તો આગળ ચલાતું નથી. બધા રડવા માંડ્યા. જો ત્યારે કહ્યું કે તમે રડો છો શું કામ? તો કે પણ તમે અહીંયા રહી જાઓ એટલે અમારા ગાદીપતિ અમારા મોટા ગુરુ ઠીક, હું અહીંયા રહ્યો એમાં તમને દુઃખ શું થયું? શું જવાબ દેવો? દુઃખ તો થાય જ ને, કે છે તમે અહીં રહી ગયા, પણ શેનું? તો કે તમારા જેવા એક સારા સંત અમને રોજ જ્ઞાનની વાતો કરે. લક્ષ્મણદાસ કે દેખો, તમારે જો જ્ઞાનની વાતોને સત્સંગ કરવો હોય તો રોકાઈ જાઓ ને તમે. એવું કા? આશ્રમ છે, ઘણી જગ્યા છે, મોટા સંત છે, મને આશીર્વાદ આપે છે, તમને શું કામ નહીં આપે? ભગવાન જોઈતા હોય તો છૂટ છે. ત્યારે અમુક જે દૈવી જીવાત્માઓ હતા ને, એને નક્કી કર્યું કે તો આપણે અહીંયા જ રહેવું છે. તે લખ્યું, હતા દૈવી તે તો ત્યાં જ રહ્યા, બીજા દ્વારકા તીર્થે ગયા. બીજા નીકળી ગયા. રામાનંદ ગુરુજીની પાસે લીધી દીક્ષા તે લક્ષ્મણ દાસે, નામ ધાર્યું તે આનંદાનંદ, મહામુક્ત થયા જગવંદ. નામ ધાર્યું તે આનંદાનંદ, મહામુક્ત થયા જગવંદ. બે પદ છોડ્યા. આ બે રજવાડા જ કહેવાય છે, એક ભૌતિક રજવાડું, બીજું અભૌતિક રજવાડું. આખી રજવાડા રજવાડા છે. બોલો, દેખીતો સંસાર છે, આ અણદેખીતો છે. બોલો, આ ઓડીને આંખમાં પડે એવો છે, અને આંખમાં પડ્યો હોય ને તો દેખાય એવો ને. વિચિત્રતા છે. બે પ્રકારના રાજ્ય છે, ભૌતિક ને અભૌતિક. છોડી દીધા એ બે ને, બન્યા સંત અલૌકિક. બે પ્રકારના રાજ્ય છે, ભૌતિક ને અભૌતિક. છોડી દીધા એ બે ને, બન્યા સંત અલૌકિક. મહાત્માજી, આ વાત ગજબની છે. સાધુ સંત થઈને પદ પ્રતિષ્ઠા હારું લડા લડી કરે, અને આવા
નવલસિંહ જેવા મહા મોટા રાજા,
રાજ્ય સત્તા પદ પ્રતિષ્ઠા વાહ વાહ, હિંડોળા ખાટ, રાણીઓ, ભોગ વિલાસ, ખાન પાન, ઘણી કમ્મા, સ્તુતિ પાઠ બધું મેલી અને નીકળી જાય, અજબ ગજબની વાત છે. આ કોઈ ગાલ ગપોળ થોડું છે, આ તો સત્ય બની ગયેલી ઘટના છે. ઠીક છે, સંસાર તો છોડી દીધો, પણ અહીં આવ્યા પછી ગાદી પદ મળી ગયો. હા, એ ગાદીપતિ થઈ ગયા, એ પીડ્યું મૂક્યું, બોલો, સિંહાસનમાં બેહવાનું, ખમા ખમા થાય, અનેક રૂપિયાની આવક, એવો મઠ છોડી દીધો, એવું મંદિર છોડી દીધું. કઠણ છે ને, ઓલું છૂટે પણ આ નો છૂટે, આ ચીકણું બહુ. ખરેખર એ બધું અમે જ જાણીએ, અમારું તમે ક્યાં જાણો? તમારામાં છે ને બહુ દુઃખ હોય, કારણ કે જો રડવામાં દુઃખ, હે હાચવામાં દુઃખ, પછી ભાઈઓ બધા ભાગ માંગે એમાં દુઃખ, છોકરા બૈરા હગા વાલા માથાનો દુખાવો, એ બધું દુઃખ. અમારે તો બધું પરબારાય નમઃ, સ્વામીજી સ્વામીજી દંડવટ કરે, પગે લાગે, પૂજા કરે અને આચરણમાં ધરે. આચરણમાં કાંઈ ન લે પણ આચરણમાં દે, મફત્યું કલ્યાણ એમ. આપણે કંઈક આચરણમાં લ્યો તા કે ના, આચરણમાં દઈ, આચરણમાં તો કાંઈ ન લઈ. હાવ બેઠી આવક, લહેર પાણી, ન ઓફિસે જવું, નો તડકે જવું, નો કામ કરવું, નહીં કાંઈ લેવા દેવા. હે, નીકળ્યા ભગવાન મેળવવા અને મળી હું ગયું. આ તો બહુ હોશિયાર તે નીકળી ગયા, બુદ્ધિશાળી. બાકી ગાદીપતિ એકવાર થઈ ગયા પછી બાલુ ભગત કાંઈ એ તે મુકાય. હે, એ ગાદીની મીઠપ તો કાંઈક જુદી જ હોય છે. દ્રષ્ટિ થયા સત્તમને થોડુંક તો જ્ઞાન હોય, ગજબનું છે બંધન. છોડી દીધા એ બેયને, બન્યા સંત અલૌકિક. મારું કઈ કરજો ને, એ ટ્રસ્ટી સાહેબ, અમારા પ્રભુ કહેવાય. હા હા, મોટા મંદિરના બધા અધિકારીઓની વાહે તો બધા ફરે, કઈ મેળ પડી દે. આ પાછા હું કે નહીં મેળ પડ્યા. અરે ભાઈ, હવે તમારો પડ્યો છે તો મારો, હવે આ તમારી યારે થોડોક મારો હાંધો છે ને, એ ઘણા મને કહે છે કે હવે તમે કઈક કોને, અમે બહુ સારી સેવા કરશું, સમજાણું. મારે છટકવું છે, તમને ફાવી ગયું હોય તો 5 વર્ષ લંબાવી દે, નહી આ એ કંટાળ્યા છે, એને નથી ફાવતું. ભૂગા કઈ નહી કહ્યો, વંદુ આ વૈરાગ ને ધન ધન આવો ત્યાગ.
નવલસિંહના ત્યાગને હું વંદન કરું છું, એના કરતા હું લક્ષ્મણદાસના ત્યાગને વંદન વધારે કરું છું.
હું સમજ્યા તમે?
નવલસિંહના ત્યાગને હું વંદન કરું છું,
કારણ કે મથુરા, આગ્રા, અલીગઢ, ભરતપુરી બધાય પ્રાંતનો ધણી, એવડું મોટું રજવાડું મૂક્યું એટલે એને વંદન કરાય. પણ એથી વધારે વંદન રામ ગલોલા લક્ષ્મણદાસને, કેમ જે એણે જે ત્યાગ્યું છે એવું કોક ત્યાગે, બધાય ત્યાગે નહીં. સર્વનિવાસાનંદ સ્વામી હતા અમદાવાદના મહંત, કાલુપુર મંદિર નરનાણી દેવના મહંત.
અને શિષ્યો કેટલા હતા? 60 શિષ્યો. હા, અને એમની પાસે 70 જોડ ભગવાન શ્રી હરિએ પાડી દીધેલા ચરણારવિંદ હતા. એને હું હુજ્યું તે આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજને હાથ જોડીને કે મારે ગોપાલ સ્વામીનો સમાગમ કરવા જવું છે વડતાલ. તો આચાર્ય શ્રી કે અરે સ્વામીજી, આપ તો કેટલા મહાન છો, હે, આપનો સમાગમ કરવા કેટલા આવે છે સંતો ભક્તો, અને તમારે વળી ન્યા જવું પડશે? તો કે જવું છે, પણ તમારામાં શું ખામી છે? તો કે હું જાણું. કેવા નિર્મળ ને નિખાલસ સાધુ છે. કીધું કે મારે ગોપાલ સ્વામીનો સમાગમ કર્યા વગર મેળ નહીં આવે. ગોપાલ સ્વામીનો સમાગમ કર્યા વગર કસર મારી નહીં જાય, કે મને રજા આપી દો. અરે પણ આ મંદિરની મહાનતા, આ પદવી, તો મારે કાંઈ જોતું નહીં. પછી ચરણારવિંદ બધા આચાર્યને આપી દીધા. ચરણારવિંદ એ તે, એ તો નહીતર ભગવાનની વસ્તુ હતી ને, એ નો જ. પછી એમના 60 શિષ્ય હતા, બધાને એક એક આપ્યા, 10 જોડ વધ્યા તી આચાર્યશ્રીને આપ્યા. પોતે ખભે જોડી ઉઠાવીને વળતા લેવા, ગોપાલ સ્વામીને હાથ જોડ્યા કે મને તમારો શિષ્ય કરો અને અહીં રાખો. ગોપાલ સ્વામી કે હવે હું કોઈને શિષ્ય કરતો નથી. તો કે સ્વામી, મારે અહીંયા રહેવું છે, શું કરું? તમારો સમાગમ કરવો છે. તો કે અમારા શિષ્યના શિષ્ય થઈને રહેવું હોય તો રહ્યો, આ પુરુષાનંદના. તો કે એનો થાવ, તે ગોપાલ સ્વામીનો સમાગમ કરવા ગોપાલ સ્વામીના સમકક્ષ સર્વનિવાસાનંદ સ્વામી તો એના સમકક્ષ હતા, તોય ગોપાલ સ્વામીના શિષ્યના શિષ્ય થઈ એને ના ખાતે નામ લખાવી અને વડતાલમાં રહ્યા અને સ્વામીનો સમાગમ કરીને પોતે જે સમજવાનું હતું એ સમજીને પરમાત્માને પામ્યા. આવા ખપવાળા કેટલાક હોય મને કયો જાય. બાકી તો છે ને, કેટલાકને ઘરે બાંધ્યા ને કેટલાકને મંદિરે બાંધ્યા, છૂટા કોક. કેટલાકને સંસારે બાંધ્યા ને કેટલાકને સંસ્થાએ બાંધ્યા. જાણું બાંધ્યા એ વાત સાચી. બોલો, આમાં કઈ સાધુ સંતો જ બંધાય છે સંસ્થામાં ને મંદિરમાં એવું ન માનતા હો. જે હરિભગત ટ્રસ્ટી થયા હોય છે ને એ સાધુ સંતો કરતા એ વધારે હલવાય છે. હવ હારી પેટ એનો નીકળી શકે. હવે એને તો બે બંધન, ઘરનું ને આનું, બેયનું. હું જોઉં છું ને, દેખાય છે મને, ઘણાય દેખાય છે, ઘણાયનું દેખાય. પરમેશ્વરને એટલી પ્રાર્થના કરીએ કે ભગવાન આપણને બચાવે. સમજાણું, બંધનથી અને બંધનવાળાથી બેયથી રક્ષા કરે ઠાકોરજી.
વંદુ આ વૈરાગ્યને ધન ધન આવો ત્યાગ, ખીલવો આવા તરુવરે શ્રીજી સત્સંગ બાગ. આનંદાનંદજી જેવા પૌધાએ તરુવરે આ સત્સંગ બાગને ખીલવો છે, માટે એને ધન્યવાદ દેવો. આજ ઘણાના ત્યાગને કહેતા શરમ થાય, શું કરવા તે આવ્યા તા ને શું કરે છે ભાઈ. છોડી ઘર સંસારને, છોડી ઘર સંસારને ભજવાતા ભગવાન,
છોડી ઘર સંસારને ભજવાતા ભગવાન.
પણ માયામાં પ્રેમ થઈ પડ્યો, થઈ પડ્યા ધનવાન.
પ્રેમ ભય પડ્યો, ભય પડ્યા ધનમાં
ભજવાતા ભગવાન,
ભજવાતા ભગવાન.
અને થઈ પડ્યા ધનવાન,
અરે થઈ પડ્યા ધનવાન.
ઘરે તો કાંઈ હતું નહીં, નીકળ્યા કરવા ભજન.
ઘરે તો કાંઈ હતું નહીં,
ભરતપુર નું રાજ્ય તો નહોતું. નીકળ્યા કરવા ભજન, અહીં આવીને ઊભું
કર્યું,
અહીં આવીને ઊભું
કર્યું
રજવાડું મનોરંજન, રજવાડું મનોરંજન, ભાઈ ભાઈ રજવાડું મનોરંજન. નવી દુનિયા, નવો સંસાર, નવું રજવાડું. કેવું મનોરંજન, મનને ગમી જાય એવું. આ આનંદાનંદજી બની ગયા. એની સાથેના જે બધા હતા એમાં કોક દૈવી હતા ને એને ગમ્યું તો એ રહી ગયા. બાકીના બધા નીકળીને દ્વારિકાની જાત્રાએ ગયા. યાત્રા કર્યા પછી હવ પોતાના સ્થાનમાં અયોધ્યા રામગલોલાલજીના આશ્રમમાં ગયા. પછી ત્યાં ભેગા થઈને કોક નવા મહંત થાપી દીધા અને આનંદાનંદ સ્વામી લોજ આશ્રમમાં રહે છે. એવામાં રામાનંદ સ્વામી કહે છે કે આ ચાતુર્માસ આવે છે, મારે ભૂજ જવું છે. મુક્તાનંદ સ્વામી, આનંદાનંદ સ્વામી, બધા સંતો સાંભળો, તમે બધા અહીંયા લોજમાં રહેજો. યાત્રાળુ આવે, કોઈ મુમુક્ષુ જીવ આવે એનું પોષણ કરજો. અને અમે ચાતુર્માસ કર્યા બાદ ભુજથી પાછા પરત લોજ આશ્રમમાં આવશું. થોડાક સંતો ભક્તોને સાથે લીધા અને રામાનંદ સ્વામી લોજથી નીકળીને પોતે ગામડે વિચરતા વિચરતા ભુજ ગયા છે. રામાનંદ સ્વામી ભુજમાં છે. વિક્રમ સંવત 1856 ની સાલ ચાલે છે, શ્રાવણ મહિનો ચાલે છે, બરોબર વદી 6 આવી ત્યારે વનમાં ફરતા ફરતા નીલકંઠ વર્ણી લોજ પધાર્યા. સંગવ કાળે લોજની વાવે આવીને 11 વર્ષની ઉંમરે ઘર છોડી નીકળેલા. અત્યારે 18 વર્ષની ઉંમર છે. મોશનનો દોરો ફૂટું ફૂટું થયેલો, કોફીન પહેરેલી, ઉપર આચ્છાદન વસ્ત્ર છે, તપસ્વી શરીર છે. ત્યાં બેઠા સુખાનંદ સ્વામી આવ્યા. કથા બહુ પ્રસિદ્ધ છે, અહીં જાજી નથી લેતો. વિનવીને નીલકંઠ વર્ણીને લોજના આશ્રમમાં લઈ ગયા. મુક્તાનંદ સ્વામીને મળ્યા, પવિત્ર સંતો જોયા, જીવન જોયું. પછી પ્રશ્ન પૂછ્યો, જીવેશ્વર માયા બ્રહ્મ પરબ્રહ્મના લક્ષણ એટલે સમજણ પણ શ્રેષ્ઠ જોઈ, એટલે ત્યાં નીલકંઠ વર્ણી રોકાઈ ગયા. હવે આનંદાનંદ સ્વામી અમને ઓળખતા નથી કે સરજુ નદીમાં હું રામગલોલા અખાડાનો મહંત જ્યારે ધ્યાન કરતો નાઈને કિનારે, ત્યારે ઘનશ્યામ નામનો બાળક જે નાતો હતો પાણીમાં, એ આ એવી ખબર નહીં. બે ભેળા થઈ ગયા એક આશ્રમમાં, એક ગુરુની નિશ્રામાં. પરંતુ એક દિવસ એવું બન્યું, આનંદાનંદ સ્વામી ધ્યાનમાં બેઠેલા, બધા સાધુ બેઠા હતા. તે સમયે આનંદાનંદ સ્વામીને ધ્યાનમાં બીજા ગાઢ સંકલ્પ થવા લાગ્યા. એટલે નીલકંઠ વર્ણીએ અંતર્યામીપણે જાણ્યું અને જબ્બર સવાલ કર્યો. સ્વામી મૂકી ભગવાન શું અન્યને ચિંતવો છો,
સ્વામી મૂકી ભગવાન શું અન્યને ચિંતવો છો.
સીધો સવાલ કર્યો કે સ્વામી ભગવાનને મૂકીને બીજું શું ચિંતન કરો છો.
સ્વામી મૂકી ભગવાન શું અન્યને ચિંતવો છો, સ્વામી મૂકી ભગવાન શું અન્યને ચિંતવો છો.
સુખદાયી ભગવાન તેવું નથી કાંઈ સુખદાયી,
સુખદાયી ભગવાન તેવું નથી કાંઈ સુખદાયી.
સુખદાયી ભગવાન જેવું નથી નથી કાંઈ સુખદાય
સુખદાય ભગવાન તેઓ નથી કાંઈ સુખદાય
ઘર મોક્યો હરિમાન હવે શું બીજા ઘાત કરો
ઘર મોક્યો હરિમાન હવે શું બીજા ઘાત કરો
એ જી ઘર મોક્યો પ્રભુ માં હવે શું બીજા ઘાટ કરો
હવે શું બીજા ઘાટ કરો
હજી કરો હરિના ઘાટ મન મૂર્તિ માં સ્થિર કરો
હરિના ઘાટ મન મૂર્તિ માં સ્થિર કરો
હજી મન મૂર્તિ માં સ્થિર કરો આનંદાનંદ સ્વામીને આટલા શબ્દો કયા નીલકંઠ વર્ણીએ હલબલી ગયા કે આ સરજુદાસને મારા અંતરની ખબર કેમ પડી ગઈ કહી દીધા બધા ગાઢ સંકલ્પ કહી દીધા ઘર ભગવાન મેળવવા તમે મૂક્યું છે ને હવે બીજા ઘાટ કરો છો અખંડ ભગવાનનું સ્મરણ કરો તમારું મન પરમાત્મામાં સ્થિર કરો હવે પોતાને ચાનક ચડી એટલે બરાબર ધ્યાનમાં બેઠા અને ભગવાનમાં મન જોડ્યું અને એ જ સમયે આનંદાનંદ સ્વામીના હૃદયમાં તેજ દેખાણું અતિશય પ્રકાશ દેખાણો અને એ તેજો મંડળ મધ્યે એને શ્રીહરિના દિવ્ય દર્શન થયા આશ્ચર્યનો કોઈ પાર ન રહ્યો એના મનમાં એમ થઈ ગયું કહો આ વાત છે એમને એકદમ ધ્યાનમાંથી જાગ્યા અને નીલકંઠ વર્ણીને હામું જોયું અને એ જ વખતે એને ફરીવાર એક દ્રશ્ય દેખાણું કે સરજુ ગંગામાં જેની સાથે નિત્ય સ્નાન કરતા હતા એ જે બાલ સ્વરૂપ એ રૂપે એને નીલકંઠ વર્ણીએ દર્શન દીધું ત્યારે એને ખબર પડી અહો હા તો ઘનશ્યામ છે અતિશય આશ્ચર્ય થયું એને જ અંતરમાં તેજો મંડળમાં જોયા એને જ બાર જોયા અને વળી એને જ બાળ સ્વરૂપે જોયા એટલે અતિશય પરમાત્માના પ્રગટ સ્વરૂપમાં પ્રેમ થયો આંખમાંથી આંસુડા વહેવા લાગ્યા એને અટાણે ખબર પડી કે હું જેને હોધવા નીકળ્યો છું એની ભેળો તો અયોધ્યામાં હું રોજ વાતો કરતો ને બેહતો હતો જે પરમાત્મા છે જે અંદર આત્મામાં છે જેના મેં હમણાં આત્મામાં તેજો મંડળમાં દર્શન કર્યા એ જ આ નીલકંઠ વર્ણી છે એ જ અયોધ્યાનો ઘનશ્યામ જે મારો બાલ મિત્ર અને પછી પોતે હસવા માંડ્યા અને હસતા હસતા કે અરે ઓ ઘનશ્યામ હમ આપકી ખોજ કરને કે લીએ યહાં આયે થે આજ મેરી ઈચ્છા પૂર્ણ હોય આ સાંભળીને નીલકંઠ વર્ણી અને કે સ્વામિનારાયણ ભગવાન જરા ઘસ્યા સ્વામીને નીલકંઠ વર્ણીમાં ભગવાનપણાનો નિશ્ચય થયો વાત આશ્ચર્યકારી એ છે કે એને તેદી ત્યાં નિશ્ચય ન કરાયો બોલો કરાવી શકત કોઈ ભગવાનને મેળવવા નીકળેલો આત્મા હોય તો ભગવાનની એ ફરજ છે કે પોતે જ પોતાનું સ્વરૂપ ઓળખાવે પોતે જ કૃપા કરીને પોતે પોતાને જણાવે કે હું જ એ પરમાત્મા છું કે જેને તમે શોધો છો પણ ક્યારે નિશ્ચય કરાવવો ક્યાં કરાવવો કેવી રીતે કરાવવો એ કામ માત્ર ને માત્ર ભગવાનનું છે બીજા કોઈનું નહીં પામ્યા પ્રભુ પ્રગટને આજ આનંદાનંદ
પામ્યા પ્રભુ પ્રગટને આજ આનંદાનંદ
અરે પામ્યા પ્રભુ પ્રગટને આજ આનંદાનંદ
પામ્યા પ્રભુ પ્રગટને આજ આનંદાનંદ
બાલ મિત્ર પ્રભુ મળ્યા થયો આનંદ આનંદ
અરે બાલ મિત્ર પ્રભુ મળ્યા
જ જી બાલ મિત્ર પ્રભુ મળ્યા થયો આનંદ આનંદ
બાલ મિત્ર પ્રભુ મળ્યા થયો આનંદ આનંદ
આજ અલબેલે દયા કરી કરાયો નિજ નિશ્ચય આજ અલબેલે દયા કરી કરાયો નિજ નિશ્ચય મનમો જીલા નાથ નો કોઈ જ ઉપરી નહીં અલબેલા અવિનાશીએ ઓળખી અંતર અવાજ અલબેલા અવિનાશીએ હેજી ઓળખી અંતર અવાજ આનંદ આનંદ આનંદને આનંદે આપ્યો આજ
આનંદ આનંદને આનંદે આપ્યો આજ
હેજી આનંદ આનંદ આનંદને આનંદે આપ્યો આનંદે આપ્યો આનંદે આપ્યો આજ આ ગાંડી થયેલી ગંગા અહીં સાગરમાં મળી કેટલો એને આનંદ થયો હશે ને કેવું સુખ થયું હશે એ જાણે આ એની કથા છે આપણે તો ખાલી એ પ્રસંગને સંભાળીએ છીએ પણ ભરતપુરનું રાજ્ય છોડીને નીકળેલા એક આત્માને અયોધ્યાની ગાદી પકડાણી પછી એ છોડીને નીકળેલા એને જ્યારે ભગવાનનો અહેસાસ થયો ભગવાન ઓળખાઈ ગયા અને એ પણ એના બાલમિત્ર અને મનુષ્યાકારે ત્યારે એને કેટલું સુખ થયું હશે એ કલ્પનામાં આવે એવી વાત નથી પછી શ્રી હરિ લોજ પધાર્યાના સમાચાર જાણી રામાનંદ સ્વામી ભુજથી નીકળ્યા પીપલાણ આવ્યા ત્યાં શ્રીહરિને દીક્ષા દીધી ત્યાંથી જેતપુર જઈ નીલકંઠ વર્ણી ઉર્ફે સહજાનંદ સ્વામીને ગુરુ રામાનંદજીએ પોતાની ગાદી સોંપી દીધી હવે સત્સંગ આખો જાણે છે એને મેળવા સહજાનંદ જેણે પ્રગટ પ્રભુ સેવ્યા એનું નામ આનંદાનંદ જ્યારે શ્રીહરિ ગાદીએ બેઠા ત્યારે રામાનંદ સ્વામીએ ઊભા થઈને તે દિવસની ઉદ્ધવ સંપ્રદાયની તમામ સભાને પ્રવચન આપ્યું હતું એ પ્રવચન ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં આ રીતે લખ્યું છે સ્વામીએ કહ્યું કે આ નીલકંઠ બ્રહ્મચારી તો મોટા મોટા અક્ષરાધિક સર્વને પ્રાર્થના કરવા યોગ્ય છે પૂજવા યોગ્ય છે અને અમે પણ તેના મૂક્યા આવ્યા છીએ અને આ તો સર્વોપરી રામકૃષ્ણાદિક અવતારના અવતારી છે દિવ્ય મૂર્તિ છે સર્વોત્તમ કારણ છે સર્વોપાસ્ય છે સાક્ષાત પોતે પુરુષોત્તમ પધાર્યા છે ત્યારથી આવી જ્યારે વાત કરી ત્યારે આનંદાનંદ સ્વામીએ આ બધી વાત સાંભળી એટલે અતિ પક્વતા થઈ કારણ કે પોતાને અનુભવ થયો અને પોતાના ગુરુએ કહ્યું કે આ તો પુરુષોત્તમ પરમાત્મા પોતે છે એટલે અતિ પક્વ નીચે થઈ ગયો હવે મહારાજ ગાદીએ બેઠા ત્યારે બધાએ મહારાજની સ્તુતિ કરી હતી પ્રથમ રામદાસભાઈ સ્તુતિ કરી પછી મુક્તાનંદ સ્વામીએ સ્તુતિ કરી પછી મૂળજી બ્રહ્મચારીએ સ્તુતિ કરી સુખાનંદ સ્વામીએ સ્તુતિ કરી અને પછી આનંદાનંદ સ્વામીએ એ વખતે સ્તુતિ કરી હતી એને હરિલીલામૃતમાં આ રીતે લખી છે
આનંદાનંદ સ્વામી વિનતી વળી કરે શ્યામ સર્વજ્ઞ આપ છે આધારે તમારે જડચિદ સર્વે સર્વના આપ બાપ જીવોના શ્રેય માટે નરતન ધર્યું મુક્ત લઈ સર્વ સાથ એવા ઐશ્વર્ય વાળા પ્રભુ તવ પદને વંદિયે જોડી હાથ માયાથી પાર છે જે રુચિર રુચિર શ્રી અક્ષરાદિક ધામ ત્યાં જે જે મૂર્તિઓ છે વિવિધ તમતણી પાર્ષદો તેહ ધામ તે ઐશ્વર્યાદિ સુદ્ધા અહીં નિજ જનને આપ દેખાડનારા એવા સામર્થ્ય વાળા સકળ સુખદ છો પાવબંધુ તમારા. રામાનંદ સ્વામીના દીક્ષિત આનંદાનંદ સ્વામી અને શ્રીહરિ કરતા 20 વર્ષ મોટા એ હવે આ 20 વર્ષના સહજાનંદ સ્વામીના શિષ્ય થઈને રહે છે. શિષ્ય થઈને નહીં, એના ભક્ત, એના દાસ, ઉપાસક. જ્યારથી એને શ્રીહરિનો નિશ્ચય થયો ત્યારથી તે ભગવાન સ્વામિનારાયણ અંતર ધ્યાન થયા ત્યાં સુધી તેઓ પ્રગટ શ્રીહરિની અનેક લીલાઓના સાક્ષી છે આનંદાનંદ સ્વામી. પછી તો ભગવાનના ઐશ્વર્ય પ્રતાપ અને સમાધિ પ્રકરણ જોઈ શ્રીહરિ સર્વ અવતારના અવતારી છે, સર્વ કારણના કારણ છે, પ્રગટ પુરુષોત્તમ નારાયણ છે, બસ એ જ આ સહજાનંદ સ્વામી છે. આમ ભગવાન શ્રીહરિમાં એમને જોરદાર નિશ્ચય થયો તે થયો અને પછી એમાં કોઈ દિવસ એને સંશય નથી થયો. શ્રીહરિને સર્વોપરી ભગવાન જાણીને અખંડ તેમનું ધ્યાન ભજન કરતા રહ્યા, સદા શ્રીહરિની આજ્ઞામાં વર્તતા રહ્યા. આચાર્ય શ્રી વિહારી લાલજી મહારાજે ઉન્મત્ત ગંગા મહાત્મ્ય નામનો એક ગ્રંથ લખ્યો છે, એના 150મા અધ્યાયમાં આનંદાનંદ સ્વામી વિશે એમણે એવું લખ્યું છે, સતતમ મેક મત્યાય સમારાધયદીશ્વરમ પ્રાણી મોક્ષ પટ્યાંસમ ગૃહિત નૃ સમાકૃતિમ દ્વંદ્વેન રહીતો યોસો સમલોષ્ટાશ્મ કાંચન મહોત્સાહ ધરાભૃતવત સમુદ્ર ઇવ ધૈર્યવાન. સતતમ એકમત્યાય પ્રાણી મોક્ષ પટીયસામસમ ગૃહિત નૃ સમાકૃતિમ. જીવાત્માઓના મોક્ષ કરવામાં અતિ જે ચતુર છે એવા અને માણસના જેવી જેણે આકૃતિ ધારણ કરી છે એવા સર્વેશ્વર શ્રીહરિને આ આનંદાનંદ સ્વામીએ સતતમ અખંડ એકમત્યા એક જ મતીથી આરાધ્યા હતા. સમારાધયત એક જ રીતે એમણે જીવનભર આરાધના કરી હતી. આનંદાનંદ સ્વામી દ્વંદ્વથી રહિત હતા. દ્વંદ્વેન રહીતો યોસો સમલોષ્ટાશ્મ કાંચન, એમની એવી સ્થિતિ હતી, એની હોનું ને ધૂળ બધું હરખું હતું. મહા ઉત્સાહી હતા, પર્વત જેવા અડગ હતા, સાગર જેવા ધીર ગંભીર હતા. વળી કળા કુશળતા આવડત સમજણ ભક્તિ આદિ અનેક સદગુણો જોઈ ભગવાન સ્વામિનારાયણે આનંદાનંદ સ્વામીને સંતોમાં મોટેરા કર્યા હતા. અદભુત વાત છે. શીખીએ સહુ સંત આવા સદગુણ આપણે, રાજી થાય ભગવંત સ્વામી આનંદાનંદ જેમ. સાધુ થઈને આજ શીખીએ ગુણો સાધુના, તો જ સુધરે કાજ ધામ પામીએ ધામીનું. એક વખત માંગરોળમાં વૈરાગીઓએ સાધુને બહુ માર્યા. માંગરોળમાં આત્મરામ કરીને એક સાધુ રહેતા હતા, એની જગ્યામાં સદાવર્ત કરાવ્યું હતું રામાનંદ સ્વામીએ. પછી ત્યાં બધા સાધુ સદાવર્ત દેતા હતા, એમાં કંઈક આ બધાએ ઝઘડો કર્યો અને સાધુને માર્યા. તે ખબર જ્યારે શ્રીહરિ પાસે આવી ત્યારે મહારાજે મયારામ ભટ્ટને એમ કહ્યું, ભટ્ટજી તમે જાઓ માંગરોળ, અને ત્યાં જઈને તે સદાવ્રતનો જે નળિયા વગેરે કાટમાળ છે ને એ બધું વેચી નાખો અને બ્રાહ્મણ જમાડી દો. સાધુ સર્વે સદાવ્રતની જાયગામ છે તે સર્વને કહો કે તમને મહારાજ તેડાવે છે, તમે મહારાજ પાસે જાઓ. પછી મયારામ ભટ્ટ ત્યાં ગયા માંગરોળ અને સદાવ્રત બંધ કર્યું, જે કાંઈ હતું એ બધું વેચી માર્યું અને સંતોને કીધું તમે છૂટા થઈ જાઓ, જાઓ ભગવાન બોલાવે છે. પછી બધા આવ્યા મહારાજ પાસે. જ્યારે બધા આવ્યા ને ત્યારે મહારાજે એમ કહ્યું, તમે સર્વે આનંદાનંદ સ્વામીની આજ્ઞામાં રહ્યો. પછી સાધુ સર્વને એમ કહ્યો, આનંદાનંદ સ્વામીની આજ્ઞામાં રહ્યો. હરિકૃષ્ણ ચરિત્રામૃત સાગર પૂર્વાર્ધ અધ્યાય 9માં આ પંક્તિ લખેલી છે. હરિકૃષ્ણ ચરિત્રમ સાગર નામનો ગ્રંથ છે એમાં આનંદાનંદ સ્વામીને એમ કહે, માવો તમે કાઠિયાવાડમાં જાઓ. બધા સાધુને એમ કીધું કે તમે આનંદાનંદ સ્વામીને આજ્ઞા મારો, અને આનંદાનંદ સ્વામીને એમ કહ્યું કે તમે જાઓ કાઠિયાવાડ, ભાલ, ગુજરાત, હોહરા નીકળો ને સંતોના મંડળ બાંધો ને ફરવા મોકલો. આ દિશાની ઘણી વાતો મહારાજે કરી અને કહ્યું કે સત્સંગી નાવા જાય તે હથિયાર બાંધીને જાય ને કીર્તન ગાતા જાય. ને બીજી વાત, જે વાલજી સુતારને સમાધિ કરાવી, વાલજી સુતાર હતા કચ્છના, એને શ્રીહરિએ સમાધિમાં બેહાડ્યો, એને સમાધિ કરાવી અને નાડીમાં નાડીનો પ્રવેશ કરો એમ કીધું. પછી નાડીમાં નાડીનો પ્રવેશ કર્યો, પછી તેની બહાર આવીને વાત કરી જે નાડી નાડીમાં કીડા ભર્યા છે. સમાધિમાં જાગીની વાલજી હુતાર એવું બોલ્યો કે શરીરમાં બધી નાડીઓમાં કીડા ભર્યા છે. પછી એ વાત સાંભળીને ત્યારે જે પાસે બેઠા હતા એ બધાને ઉલટી થઈ ગઈ ને અન્ન પાણી પેટમાં રહ્યું નહીં. પછી મહારાજે આનંદાનંદ સ્વામી વગેરે સંતોને કહ્યું કે સાંભળ્યું આ તમે જોયું, તો કે હા, તો કે આ રીતે દેહના અભાવની વાતો કરજો ને જાઓ ગામડા ફરો. આ થયું ને ત્યારે આત્માનંદ સ્વામી ત્યાં બેઠા હતા, આ એણે લખ્યું કે વાલજી હુતારને સમાધિ કરાવી ને પછી વાત કરી એને બધાને ઉલટી થઈ અમને બધાને. આવું પ્રેક્ટિકલ કરાયું અને પછી સાધુને કે જાઓ ફરો ગામડે, આ રીતે દેહના અભાવની વાત કરજો. ત્યાંથી આનંદાનંદજી દેહનો થાય અભાવ, વાત એવી નિત કરતા થાય હરિમાં ભાવ. પછી બે વાત રાખી. આનંદાનંદ સ્વામી જ્યારે વાત કરે ત્યારે એમના ટાર્ગેટ બે, એક દેહનો અભાવ થાય અને ભગવાનમાં ભાવ થાય. કોઈ પણ વાત કરે સાંભળનારાને આ જ ફળ મળે, વાત સાંભળ્યા પછી એને એના શરીરનો અભાવ થાય અને પરમાત્મામાં ભાવ થાય. ખંડન કરતા દેહનું પંચ વિષયનું અપાર, સુણી તેમાં ખાર થતો થતો પ્રભુમાં પ્યાર. પોષણ કરતા સંતનું હરિ આજ્ઞાનુસાર, તેથી સર્વ સંતને હેત રહેતું અપાર. આનંદાનંદ સ્વામી બીજા બધા સંતોનું પોષણ કરતા એટલે બધા એને સ્વામીમાં ખૂબ ભાવ રહેતો. આમ રહેવું આપણે આજે રાજી થઈ, શ્રીજી સિવાય આપણે બીજું જોઈએ નહીં. આ ટીપાડી કૃષ્ણાનંદ સ્વામીએ એક હરિચરિત્રમ નામનો ગ્રંથ લખ્યો છે, એમાં એમણે આનંદાનંદ સ્વામી વિશે આવું લખ્યું, અતિ ત્યાગીને ભક્તિમાં પૂરા નથી કોઈ વાતે તે અધૂરા, એવા એકાંતિક હરિ ના જાણો આનંદાનંદ સ્વામી પ્રમાણો. ઘણી વાર પૂજા હરિ પ્રીતે લાવી પોશાક પ્રેમ સહિતે, સહુને નિયમમાં રાખે સ્વચ્છંદ એવા મોટા કર્યા જગવંદ. એકવાર મહારાજે આનંદાનંદ સ્વામીને 150 સંતોના ઉપરી કરી અમદાવાદ મોકલ્યા અને પોતે પરમાત્મા માણાવદ ધોરાજી થઈ અને ભુજ ગયા. સંતો અમદાવાદ આવ્યા, 150 સાધુના ઉપરી કરેલા આનંદાનંદ સ્વામીને. હવે અમદાવાદમાં ઉત્તર દિશામાં દરિયાનખાનનો ઘુમટ છે ત્યાં ઉતર્યા ને રાતે સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરતા, તે સમયે હજારો ભૂતો ત્યાં આવીને ઉભા રહ્યા અને કહે છે અમારું ઘર તમે લઈ લીધું, તે અમે ક્યાં જઈએ. કોણ કહે છે? ભૂત. એમ કહીને પછી રડવા માંડ્યા. તેને જોઈને આનંદાનંદ સ્વામીને દયા આવી. પછી તુંબડીમાંથી પાણી લઈ અને ભૂતો પર છાંટ્યું અને કહ્યું કે સબ બદ્રિકા આશ્રમે ચલે જાઓ. ત્યારે સ્વામીને વચને કરીને સર્વે ભૂતો બદ્રિકા આશ્રમમાં ગયા. આ આનંદાનંદ સ્વામી પ્રગટ પુરુષોત્તમને સર્વ અવતારના અવતારી સર્વોપરી સર્વ કારણના કારણ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ સમજતા, તેથી એનામાં આ બળ પ્રગટ થયું હતું. ભગવાનના બળે સ્વામીના વચને સર્વે ભૂત બદ્રિકા આશ્રમમાં ગયા. એવા અનંત ઐશ્વર્ય તો જેના સાધુમાં છે તો સહજાનંદ સ્વામીમાં હોય
તેમાં શું આશ્ચર્ય કહેવાય. એના સાધુ હજારો ભૂત ઉપર આમ પાણી છાંટે અને એ બધા ભૂતનો ઉદ્ધાર થઈ જતો હોય, તો એ સાધુના સ્વામી જે સહજાનંદ સ્વામી એમાં એવો પ્રતાપ હોય એમાં શું આશ્ચર્ય છે એમ કે છે.
સર્વોપરી જાણીને શ્રીજીમાં કર્યો પ્યાર, એજી એવા સાધુમાં જાણજો ઐશ્વર્ય હોય અપાર.
સાધુ જણાવે નહીં ઐશ્વર્ય, પણ જેને ભગવાનનું જેમ છે મહાત્મય સમજાણું હોય એનામાં ઐશ્વર્ય હોય હોય જ.
જાણે નહીં જે શ્રીજીને બીજા અવતાર સમ, કોટી બ્રહ્માંડે તે રહે સદાકાલ અનન્નમ. સર્વોપરી જાણ્યાનો પ્રતાપ અપરંપાર, એવા સંતથી જગમાં જીવ તરે છે અપાર. માટે કદી નવ બોલશો અન્ય સમ અવતાર, આવ્યા છે આ સર્વોપરી અવતારી છે એ સૌથી પાર.
પછી આનંદાનંદ સ્વામી આદિ 150 સાધુ દરિયાન ખાનના ઘુમટમાં રહેતા ને ગામમાં ભિક્ષા કરવા સારું જાય અમદાવાદમાં, ત્યારે કોઈક જોળીમાં અન્ન નાખે, કોઈક કાંકરા નાખે, વિરોધ બહુ હતો, કોઈક અભક્ષ્ય વસ્તુ નાખે, ડુંગળી લસણ નાખે, તે સર્વને લઈ આવી પછી સાબરમતીમાં સંતો જાય સાબરમતી નદીએ, અને ત્યાં જઈ બધું શુદ્ધ કરે, એવું બધું કાઢી નાખે. પછી બધા સાધુ 150 ભેગા થઈને ભોજન કરે તો 9 ટાક કે પાશર અન્ન મળતું ભાગમાં આવતું. કેટલું? 9 ટાક કે પાશર અન્ન એ જમતા ને પાણી પીને પાછા દરિયાન ખાનના ઘુમટમાં આવી અને બધા ધ્યાનમાં બેસતા ભજન કરતા. હવે આવી રીતે ઘણાક દિવસ ચાલ્યું. હવે આવી રીતે ગામમાં હંમેશા જોળી માગવા જતા. એક દિવસ બહુ તડકાને લઈને પગબણું બહુ હતું અને પગરખા પહેરવાની આજ્ઞા નહોતી, એટલે એવા તાપમાં સાધુ જોળી માગવા ગયા, તે સાધુના પગ દાજ્યા અને સાધુને પગે ફોલ્લા પડ્યા. અને એ વખતે સ્વામિનારાયણ ભગવાન ભુજમાં હતા, ત્યાં ભુજમાં ભગવાનને પગે ફોલ્લા પડ્યા. એવી રીતે સાધુની અને પોતાની એકતા જણાવી. સાધુ દાજ્યા તો ફોડલા પીડ્યા ભગવાનના પગમાં. લેલા મજનુ મેં એવું જોયું, આને મારે તો આને વાગે, એ પ્રેમને લઈને થયેલી એકતા છે. એમ દાજ્યા સાધુ ફોડલા પીડ્યા ભગવાનને પગે. અદભુત વાત છે.
જીવ એક બે દેહ, જીવ જીવ એક બે દેહ જેમ લેલા મજનુ નો, જીવ એક બે દેહ જેમ લેલા મજનુ નો, સંત હરી જુદા તેહ જીવ બે ના એક હતા,
સંત હરી જુદા તેહ કહતા.
દાજે સંત ના પાવ તેથી શ્રીજી ના દાજતા,
દાજે સંત ના પાવ તેથી શ્રીજી ના દાજતા.
એકતા થઈ ગઈ સાવ સંત અને શ્રી હરિ ની,
એકતા થઈ ગઈ સાવ સંત અને શ્રી હરિ ની.
કરે ઉપાસન આમ ભક્ત જો ભગવાન નું, કરે ઉપાસન આમ ભક્ત જો ભગવાન નું, થાય તો આવું કામ આમ પમાય ભગવાન ને,
આવું કામ આમ પમાય ભગવાન ને.
પ્રેમી ને પ્રિયતમ એક બીજા વિનવ રહે,
પ્રેમી ને પ્રિયતમ
બીજા ને શું પડે ગમ, જ્ઞાન જાણે સ્થિતિ વાળા,
બીજા ને શું પડે ગમ, જ્ઞાન જાણે સ્થિતિ
એક ઉપાસનાની આ પરિપક્વતા છે. જ્યારે ભગવાનનો ભક્ત ભગવાનની ઉપાસના કરે ત્યારે ભગવાન સાથે એની એકતા થઈ જાય છે. પૂજા ડોડિયાને પાણી પાયું ત્યારે શ્રીજી મહારાજની તરત છીપી. એક ચરિત્ર એવું છે, પહેલા કેટલી વાર પાણી પીધું પણ તરસ મટી જ નહીં, પહેલાને પાયું ત્યારે તરસ મટી. ધર્મપુરમાં ગયા હતા ભગવાન, ત્યાં બિરંજીમાં એ બિરંજ ગઢડામાં સચ્ચિદાનંદ સ્વામીએ કાઢી બતાવ્યો. સ્વામીને કહ્યું કે તમે જમવા પધારો, કારણ કે હું તો ધરમપુરમાં પ્રભુજીની સાથે બિરંજીમાં છું, ત્યાંય કોઈ મનાણું નહીં. તે ઉલટી કરી તો બિરંજ નીકળ્યો ઉલટીમાં, તો એ ખબર પડી. એટલે આ ન સમજાય એવું એક સત્ય છે. વડતાલમાં ગોમતીને કિનારે માંગરોળના ગોરધન શેઠ દાંતણ કરતા હતા અને ખંભાતના હરિભગત સૂતર ફેણીની માટીલું લઈને આવ્યા અને કે પ્રભુ તમે જમો, ત્યારે મહારાજ ત્યાં બેઠા હતા. તો મહારાજ કે આ ગોરધન જો જમાડે તો જમીએ. એટલે પેલા ગોરધનભાઈને કીધું કે તમે મહારાજને સૂતર ફેણી જમાડો. એટલે એ દાંતણ એક બાજુ મૂકી અને સૂતર ફેણીની માટલી લઈને માંડ્યો ખાવા. વાણિયો એક માટલી ખાઈ ગયા. પછી પૂછે જ કોને, મહારાજને પૂછે હવે જમશો, જો ખાય આમ, અને પૂછે એની કોર કે જમશો, ત્યારે મહારાજ કે જેવી તમારી મરજી. તો કે તો જમો. તે બીજી માટલી ઉપાડી, ત્રીજી અડધી ખાધી. ત્યારે ભગવાન કે હવે બસ એટલું રાખો, હવે એમ કરો એટલી પ્રસાદી તમે જમો, તો કે મારે દાંતણ બાકી છે, નાવાનું બાકી છે. પછી એ માટલી એક બાજુ મૂકી અને પછી પાછું પોતે દાંતણ કર્યું, નાયા. પછી બ્રહ્મચારીને ચોકે જઈ આ આ પ્રસાદીની માટલી હતી ને હુતરફેણી અડધી તો ખાઈ ગયા, ચાર લાડુ એને ટીમણ કર્યું બ્રેકફાસ્ટ. બપોરે એટલું જ જીમાયે ગોરધનભાઈ. અને શ્રીજી મહારાજે જ્યારે બપોરે થાળ લઈને આવ્યા ને જમાડવા, તે થોડુંક જમીન ઉઠી ગયા. ત્યારે પેલે પૂછ્યું આ જીમા કેમ નહીં, તો કે ગોરધનભાઈ હુતરફેણી બહુ જમાડી છે. ન સમજાય એવું સત્ય છે. જમે ભગત, પેટ ભરાય ભગવાનનું. ભગવાન જમે અને ભગતનું પેટ ભરાય. આ કઈ રીતની એકતા છે, વાત એમ છે. અમદાવાદમાં સાધુ તડકામાં જોળી માગે અને ફરફોલા ત્યાં મહારાજને પગે પડ્યા. આ ઉપાસનાની પરાકાષ્ઠા છે. જ્યારે ભગવાનનો ભક્ત કોઈ સંત ભગવાનની રાત દિવસ સ્મૃતિ સહ પ્રેમથી ઉપાસના કરે તો ભગવાન સાથે ભક્તની એકતા થઈ જાય છે. બોલો. પણ એવી ઉપાસના થાય તો થાય, દેહ ભાવ ને દેહમાં પ્રેમ હોય તો પરમાત્માના સ્વરૂપ સાથે આત્માની વૃત્તિઓ લાગતી જ નથી. એકતા ન થાય તો આવો કોઈ અનુભવ થાય નહીં. હવે અમદાવાદ આ રીતે સાધુઓ 1.5 મહિના સુધી રહ્યા. તેમાં કોઈક દાડો પાશેર તથા કોઈક દાડો 9 ટાકણ મળતું ને એમાં અભક્ષ્ય વસ્તુનો સ્પર્શ થતો એટલે સાધુ કંટાળ્યા. એટલે એમણે એક કાગળ લખ્યો ભુજ અને એક માણસ રવાના કર્યો. કાગળમાં એવું લખ્યું કે હે મહારાજ, આવી રીતે અમે અહીંયા જોળી માગીએ છીએ, તડકાનો પાર નથી અને અનાજ પૂરું મળતું નથી અને એમાં અભક્ષ્ય વસ્તુ ખાવામાં આવે છે, તો હવે અમે શું કરીએ. એ કાગળ વાંચીને સ્વામિનારાયણ ભગવાને ઉત્તર લખ્યો અને એમાં એવું લખ્યું કે પૂર્વે અનેક જન્મને વિશે અભક્ષ્ય વસ્તુ ખાવામાં આવી છે, તેના પાપ બાળવા જે સમર્થ છે તે આ પાપ બાળવા સમર્થ છે, માટે હે પરમહંસો અન્ન મૂકશો નહીં, તમારા વડે બહુ કામ લેવા છે. અને સાધુ એ અંદર લખેલું કે આવું ખાવું એના કરતા અમે અન્ન છોડી દઈએ છીએ. એટલે કહ્યું કે અન્ન મૂકતા નહીં, અભક્ષ આવતું હશે તો પૂર્વે જેને એ બધું પાપ બાળ્યું છે એ બાળવા સમર્થ છે. અન્ન ખાજો, કેમ જે તમારા વડે બહુ કામ લેવા છે. એવો કાગળનો જવાબ આવ્યો તેને વાંચીને સર્વ સાધુને હરખ થયો કે કાંઈ વાંધો નહીં. એવી રીતે ત્યાં આંબલીઓમાં 1.5 માસ રહ્યા અમદાવાદમાં. આનંદાનંદ સ્વામી તે દિવસે ઉપરી હતા. પછી ત્યાંથી મહારાજની આજ્ઞાથી જેતલપુર ગયા. ત્યાંથી ફરતા ફરતા આનંદાનંદ સ્વામી વગેરે સંતો મહારાજ પાસે ફણેણી ગામ આવ્યા. આવી રીતે આનંદાનંદ સ્વામીની અદ્ભુત વાતો છે વાલા ભક્તો. મહાપુરુષ દાસ સ્વામી થઈ ગયા જૂનાગઢમાં બહુ સમર્થ. જે ભગવાનનું નામ પાડનારા માર્કંડેય મુનિ ખરા ને એનો અવતાર કહેવાય છે. એવું કહેતા હતા કે મને હજી યાદ છે મેં છપૈયામાં ઘનશ્યામનું નામ પાડ્યું હતું. કોણ? મહાપુરુષ દાસ સ્વામી. એવું કે મને યાદ છે મેં નામ પાડ્યું હતું. એમણે એક પુરુષોત્તમ નિરૂપણ નામનો ગ્રંથ લખ્યો છે. એમાં એમણે વાત આનંદાનંદ સ્વામીની લખી છે.
આનંદાનંદ સ્વામી તે બહુ મોટા રે, કામ ક્રોધ લોભના નહીં ગોટા રે.
આ એમની છટા છે.
મહારાજની આજ્ઞા પાળે બહુ રે, કરે સેવા તેને જાણે સહુ રે. ઉપાસના મહારાજની એક રે, સમજે એવો સર્વ વિવેક રે. બીજા અવતારના કારણ રે, એવી મનમાં રાખે ધારણ રે. મહારાજે સંતોમાં મોટા કર્યા રે, સાધુ સંત આજ્ઞા માને ખરા રે. મહારાજે સંતનો મહિમા કયો રે, ત્યારે સ્વામીને હરખ આવ્યો રે.
આ મહાપુરુષદાસ સ્વામીએ પુરુષોત્તમ નિરૂપણ નામનો ગ્રંથ લખ્યો ને એમાં થોડીક કડીઓ લખી અને પછી પાછું ગદ્ય લખ્યું. સિસ્ટમ એવી આટલું લખ્યું. હવે એ આખું ચરિત્ર લખશે. શ્રીજી મહારાજ જૂનાગઢથી ચાલ્યા તે ફરેણી આવ્યા. ત્યાં જૂનું મંદિર હતું, તેમાં જઈને ઉતારા કર્યા. પછી ત્યાં મોટી સભા થઈ. તે સભામાં મોટા મોટા સંત હતા. તેને શ્રીજી મહારાજ કહે પ્રશ્ન પૂછો. ત્યારે આનંદાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને કહ્યું, મહારાજ તમે મને સર્વે સંતમાં મોટો કર્યો, પણ મારી આજ્ઞામાં તો કોઈ રહેતા નથી. આ બધા સાધુ હું કહું એમ કરતા નથી. એમ તમે કહ્યું કે તમે બધામાં મોટા, તમારે બધાનું ધ્યાન રાખવાનું, પણ સાધુ મારું માનતા નથી. લ્યો આવી ફરિયાદ કરી ફણેણીમાં. એ વખતે સ્વામિનારાયણ ભગવાન જે બોલ્યા એ ગજબનું બોલ્યા. ત્યારે શ્રીજી મહારાજ કહે, અમે અક્ષરધામમાંથી અનંત મુક્ત તથા બીજા ધામોમાંથી મુક્તો અને તેમના સ્વામીઓને તથા આ બ્રહ્માંડના ભગવાન નરનારાયણ વાસુદેવ નારાયણ શ્રીકૃષ્ણ બ્રહ્મા પુરુષ અનિરુદ્ધ શંકર્ષ્ણ પ્રદ્યુમ્ન બ્રહ્મા વિષ્ણુ ને શિવ તથા કુબેર યમરાજા બલિરાજા તથા સૂર્ય ચંદ્રમા વરુણ 12 મેઘ ઇન્દ્ર વસુઓ એવા અનેક અવતારો દેવો ઈશ્વરો તથા મુક્તોને ભેગા લઈને આવ્યા છીએ. આવું બોલ્યા ફણેણીમાં. આ બધાને અમે ભેગા લઈને આવ્યા છીએ, તે આવીને અહીંયા સાધુ થયા છે ને અમે એના ઐશ્વર્ય દબાવી દીધા છે, પણ તે એવા મોટા છે તેથી તમારી આજ્ઞા ક્યાંથી રહે? આવો જવાબ દીધો. આ બધા ઐશ્વર્યવાન ઈશ્વરો દેવો તમારી આજ્ઞા ક્યાંથી રહે? માટે તમે જેમ ચાલે છે તેમ ચાલવા દો, પણ એના ઉપર તમારે સીધો હુકમ ન કરવો. એ તો અમારી ઉપાસના કરીને સર્વોપરી અમને સમજીને પોત પોતાને ઠેકાણે જશે ને ત્યાં અમારું ભજન કરશે ને એની આવરદા પૂરી થશે ત્યારે અક્ષરધામમાં જશે એમ તમે જાણો. ત્યારે આનંદાનંદ સ્વામીને સર્વ સંતનો મહિમા સમજાણો અને રાજી થયા. એને ખ્યાલ આવ્યો આ કોઈ સામાન્ય છે નહીં, આને હુકમ બુકમ થાય નહીં. અતિશય આનંદ થયો. હૈયે હર્ષન માય વાત સુણીને સ્વામીને સર્વોપરી સુખદાય મળ્યા મુજને અવતારી. ભાગ્યનો નહીં પાર પ્રાપ્તિ થઈ છે બહુ મોટી. જાયમો હરિમાં પ્યાર વીતે આનંદે હર ખડી. પછી જીવન તો આમ આનંદમાં ને આનંદમાં હવે વિતાય છે. પછી મહારાજે તે સભામાં પોતાના પુરુષોત્તમપણાની ઘણી વાતો કરી હતી, તે સાંભળીને ઘણા સાધુને પોતાના સ્વરૂપનો સર્વોપરી નિશ્ચય થયો. કઈ ફણેણીની સભામાં ઘણી વાતો કરી, એમાં બહુ લોકોને રામાનંદ સ્વામીમાં જે નિષ્ઠા હતી એની પલટી, અને એમની ગાદીએ બેઠેલા સહજાનંદ સ્વામીમાં નિષ્ઠા થઈ. પણ અમુક સાધુને વાત બંધ બેહતી નહોતી. એમને રામાનંદ સ્વામીમાં અતિ હેતને નિષ્ઠા હતી, અને ગાદીએ આવેલા સહજાનંદ સ્વામીનો ઐશ્વર્ય અને પ્રતાપ જોઈને એના મનમાં આમ કાંઈક થતું તો ખરું, પણ ગુરુ નિષ્ઠા પકડાઈ ગયેલી એટલે પ્રગટ પરમાત્મા પકડાણા નહીં, નિષ્ઠા થઈ નહીં. એટલે એ વખતે ભગવાને એવું કહ્યું કે તમારે કોઈને ધામમાં જવું હોય તો હું અત્યારે ને અત્યારે ધામમાં મોકલી દઉં. ઘણા સાધુ હતા, તે ઘણાએ વિચાર્યું કે હાલો ને હવે ગુરુ રામાનંદ સ્વામી વૈયા ગયા, આપણે હું અહીં કામ છું, ને ઘણાને પ્રગટનો નિશ્ચય થઈ ગયેલો, તો એને એમ થયું કે આપણે ભગવાન સાથે રહેવું છે, લીલા જોવી છે, ગ્રંથ બનાવું છું, લખશું. પણ કેટલાકને મને એમ થયું કે ધામમાં તમે મોકલી દેતા હો સહજાનંદ સ્વામી તો હમકો જાના હે, ભેજ દો એમ. તો હા, તે પેલા એક સાધુ આવ્યો ઉભા થઈને, હમકો જાના હે. મહારાજ કે અચ્છા અહીં આવો, તમારે જવું છે? તો કે હા. મહારાજ કે આ ખાટલામાં હુઓ. એક ખાટલો હતો ને, કે આમાં હુઓ. તો કે એમાં હોવાથી ધામમાં વયું જવાય? તો કે હુઓ તો ખરા, ન વયું જવાય કેજો. પછી ખાટલામાં હુતા ગયા. પછી મહારાજ એલા પાળાને કે આમને લઈ લો એક બાજુ, હાલો હવે કોને જવું છે? તો બીજા આવ્યા. તો કે હુઓ એ ગયા. 60 જણા ધામમાં મોકલ્યા. કેટલા? એક સભામાં 60 સાધુ ધામમાં ગયા એક જ દિવસમાં. આ ખાટલાની પ્રસાદીની વળી, એ જે ખાટલામાં હુવાડીને ધામમાં મોકલ્યા ને એ ખાટલાની વળી જુનાગઢ મંદિરમાં પ્રસાદીની વસ્તુઓ સાથે હાલ છે. એ ખાટલાની વળી ને પાટી બધું છે, ઐતિહાસિક ખાટલો છે. 60 ગયા ધામમાં, આવો ઐશ્વર્ય ફણેણીમાં બતાવ્યું હતું. એજી સર્વોપરી મહારાજની જુદી જાણજો વાત, આવી વાતો પુરાણમાં નથી સુણી સાક્ષાત. પ્રગટ પુરુષોત્તમનો પ્રતાપ અપરંપાર, ચપટી વગાડતા જીવને પહોંચાડ્યા ભવ પાર. આ કામ ભગવાનનું છે, ભગવાનથી થાય, બીજાનું નહીં. અને એમને તો અહીંયા પોતાની ઉપાસના ને પોતાની ભક્તિ પ્રવર્તાવીને જીવને પોતાના દિવ્ય સુખમાન ધામમાં લઈ જવાતા, એટલે એમણે ઐશ્વર્ય છૂટું મેલ્યું. અને આ જે લોકો નહોતા સમજે એમ, એટલે એમને ખાટલામાં હુવાડીને ઉપર મોકલ્યા. પછી માર્ગ થઈ ગયો ચોખ્ખો. પછી બરાબર ભગવાને પોતાના જ્ઞાનની વાતો કરી અને જીવને પોતાની ઉપાસના કરાવી. શ્રીહરિ સંવત 1861 મહાસુદ 12 દિવસે પ્રથમ ગઢપુર આવ્યા ગઢડામાં, ત્યારે આનંદાનંદ સ્વામી શ્રીહરિની સાથે હતા. પહેલા વહેલા મહારાજ ગઢડે આવ્યા ને, ત્યારે આનંદાનંદ સ્વામી હારે ગઢપુરમાં એ વર્ષે રંગોત્સવ કર્યો, ત્યારે તેમાં સ્વામી શ્રીહરિને રંગની પિચકારીઓ ભરી આપતા. મહારાજ આમ માન પિચકારી સ્વામી ભરી દે, અને શ્રીહરિની આજ્ઞાથી સૌ ભક્તોની સંભાળ રાખતા. આ પ્રસંગ બાદ સુરાખાચરની ભાવભરી વિનંતીથી શ્રીહરિ લોયા પધાર્યા. ત્યાં દરબાર સુરાખાચર શ્રીહરિની પૂજા કરવા માટે તે સમયે પુષ્કળ વસ્તુ પદાર્થ લઈને આવ્યા. બધું લાવીને શ્રીહરિ આગળ મૂક્યું, તે જોઈને શ્રીહરિ ધીમું ધીમું હસવા લાગ્યા. કેમ જે આ લોકોને પૂજા કરતા નહોતું આવડતું કાંઠી દરબારોને, એટલે મહારાજ દાંત કાઢતા બધું હામ કમટું લાવ્યા. પોતે સુરાખાચરને એ ત્રણેય ભાઈઓ હતા, એટલે તે બધાનો પરિવાર પણ પૂજા કરવા માટે સાથે જ આવ્યા. પૂજા કરતી વેળા એ ઢોલ તાસા વગેરે બધા વાજિંત્ર વાગવા લાગ્યા. વાજિંત્રોને સાંભળીને સૌને ઉત્સાહ થયો, ગામમાંથી બધા લોકો દોડી આવ્યા સુરાખાચર વગેરેને પૂજાની વિધિ શીખવવા માટે. આનંદાનંદ સ્વામી ઉભા થયા, સ્વામી હારે હતા ને, ઉઠ્યા. એક સોનાનો કળશ દૂધથી ભરીને લાવ્યા હતા, તેનાથી શ્રીહરિના ચરણ ધોવાના હતા. આનંદકારી શ્રીહરિ મંડપમાં બિરાજ્યા અને સોનાના તાસમાં ચરણ રાખ્યા. તે સમયે આનંદાનંદ સ્વામી શ્રીહરિના ચરણોના ઉપર કળશથી દૂધની ધાર કરતા અને દરબાર સુરા ખાચર અને એમના દીકરાઓ નાથા ખાચર વગેરે ચરણ ધોતા હતા. વિપ્ર મયારામ ભટ્ટ ષોડોપચાર પૂજાનો વિધિ મુક્તિ બોલવા લાગ્યા. એ ભટ્ટજી મંત્ર બોલતા હતા. આ રીતે કોઈ ભક્તો પૂજા કરવા આવે તો આનંદાનંદ સ્વામી તેમની સાથે રહી પૂજાવિધિ શીખવાડતા અને સૌ ભક્તોને શ્રીહરિનો રાજીપો અપાવતા. આ વિચરણ દરમિયાન શ્રીહરિએ પ્રથમથી જ મુક્તાનંદ સ્વામી તથા આનંદાનંદ સ્વામીની સાથે લીધા હતા. સમય સમયે સેવ કરીને રીઝવા શ્રીહરિ વાર વાર સ્વયમેવ કરી કરાવી સેવા બહુ જાણી મોટો લાભ ભજતા રહ્યા ભગવાનને ભરાય આખો આપ એટલો લાભ લીધો એણે. આનંદાનંદ સ્વામીને મોટાનો મોટો લાભ ઈ કોઈ પણ પૂજા કરવા આવે તો સ્વામીને હારે રહેવાનું, એટલે અડધી પૂજા સ્વામીને જ થાય. ઓલા ચરણ ધોવાય તો સ્વામીને દૂધ રેડવાનું, એટલે આપ ભરાય એટલો લાભ એમણે લીધેલો. એકવાર મહારાજ આનંદાનંદ સ્વામી આદિ સર્વ સંતને ભેળા લઈને અમદાવાદ ગયેલા ત્યારે રઘુનાથ દાસે ચાર ગાદીઓ નાખી દીધી. રઘુનાથ દાસ જે ટંટો કરીને ભાગેલા ને એનું અમદાવાદમાં મંદિર હતું, મહારાજ ત્યાં ગયા એને મળવા વડીલ ગુરુ બંધુને, તો ચાર ગાદીઓ નાખી દીધી. એમાં મોટી ગાદી પોતાને હારું નાખી હતી, તે મહારાજ જઈને મોટી ગાદી ઉપર બેસી ગયા. પછી મહારાજ મુક્તાનંદ સ્વામી કે અહીંયા આવો, આ બીજી ઉપર તમે બેસી જાઓ. શ્રીપાદ દેવાનંદ સ્વામીને કહ્યું કે આ ત્રીજી ઉપર તમે બેસી જાઓ. પછી છેલ્લી નાની ગાદી વધી, પછી રઘુનાથ દાસ એના ઉપર બેઠા. પછી જે જે લોકો પાહી આવે એને ભગવાન આમ કરે એટલે એને સમાધિ થાય ત્યાં ને ત્યાં, તે બહુ લોકોને સમાધિ કરાવી દીધી. રઘુનાથ દાસ જોયા કરે, પછી સમાધિમાંથી જાગે એટલે જે અનુભવ થયો હોય ભગવાનના ધામનો, વૈકુંઠનો, ગોલોકનો, એ જઈને બધાને કે આખું શહેર હલકીને આવ્યું એમ કે બહુ માણસો આવ્યા આ બધું જોવા. ને કેટલાક તો અંબે અંબે કરતા આવતા ને કેટલાક તો જંબે જંબે કરતા આવતા ને કેટલાક તો હર હર મહાદેવ કરતા આવતા, એ સર્વને સમાધિ કરાવી. પછી મહારાજ કહે આ તો ઢુહાન બાજરી એક થઈ ગયા, એને ઉપણીએ બધાને ઐશ્વર્ય બતાવે એટલે મોળા જીવ સારા જીવ બધા આવી જાય ને. પછી ક્યાં તો એક થઈ ગયું, થોડુંક નોખું પાડવું પડશે. પછી બોલ્યા છે તમે અંબે અંબે કરો છો, એ કે તમે બધા અંબે અંબે કરો છો પણ અંબાનો ખાવીને તમે જોયો છે? ત્યારે અંબાના ઉપાસક બોલ્યા છે અંબાનો ખાવીને કોણ? ત્યારે મહારાજ બોલ્યા છે આ હું તો છે ને તે હું તું તું કોણ? મૂળજી બ્રહ્મચારી સમાધિ કરીને હુતેલા એને બતાવ્યો. ત્યારે તે બોલ્યા છે આ તો માણસ છે, તેને અંબાનો ખાવીને કેમ કહો છો? એમ કહીને તે લોકો શહેરમાં ગયા અને ખાખી વૈરાગીને બધાને લઈ આવ્યા કે આ તો બધી આવી વાતો કરે છે. એ બધા ઢેખાડા ને પાણા લઈને આવ્યા, ગાયું બોલતા બોલતા. એક વૈરાગી તો મહારાજને માથેથી પિત્તાંબર લઈ ગયો આવીને. તે સમયે સમય સૂચકતા વાપરી આનંદાનંદ સ્વામીએ મહારાજને એક ઓરડામાં લઈ જઈને હાંકળ વાંધી હતી અને બીજા સર્વને ઈશારો કર્યો, તેથી તે આડા અવળા થઈ ગયા. આ તો રાજા ને ક્ષત્રિય ને આને બધી ખબર પડે, આવો ડખો બખો થાય ત્યારે શું કરાય. બીજા બધા સાધુ ઈશારો કરે ભાગી જાઓ, બધા સાધુ આગા પાછા ભાગી ગયા. રઘુનાથ દાસ ને બેઠા રહ્યા. પછી ઓલા લોકો આવીને એની પૂજા કરી. આવું થયું હતું, સારી રીતે પૂજા કરી. આ બાર જરો ધોકાયો, બોલો. સ્વામી આનંદાનંદજી સેવામાં છે સજાગ, તેથી સાથે રાખતા રાજીપે શ્રીહરિ અથાગ. બહુ સજાગ હતા એટલે કાયમ મહારાજ હારે રાખતા. સેવા એવી કરીએ ટાણું જોઈ તત્કાળ, ટાણા વિનાની સેવાથી રાજી ન થાય દયાળ. ખરે ટાણે તમારી સજાગતા, બુદ્ધિ કામ ન લાગી તો શું કામનું. ટેવ બધાએ પાડવી ટાણે કર્યાની સેવ, ટાણા વગેરેનું તમે અમૃત લાવો ને તોય નકમ. હે, અને ટાણે જો તમારાથી થોડીક સેવા થઈ જાય તોય બેડો પાર, રાજી કરવા શ્રીહરી જાણી દેવાથી દેવ, આવું ટાણું મળે નહીં રીઝવવા ઘનશ્યામ, તન મન ધનને વાપરી સેવી લો આઠું જામ, રાત દિવસ સેવા કરો આવો અવસર વારે વારે મળતો નથી. શ્રીહરિ વિચરણ કરતા કરતા ખારવા ગામ પધાર્યા હતા. તે ગામના હરિભક્તો ખીચડી બનાવવા માટેના ચોખા અને મગની દાળ લઈને આવ્યા. તે આનંદાનંદ સ્વામીની આગળ મૂક્યા. સીધા સામાનમાં પણ ઘટતી કેટલીક વસ્તુઓ આનંદાનંદ સ્વામીને મગાવવી પડી, તો મગાવી લીધી. સંઘમાં જેટલા મનુષ્યો હતા, શ્રીહરિએ આવી આજ્ઞા કરી રાખી હતી કે કોઈને કાંઈ વસ્તુની જરૂર હોય અને મંગાવવી હોય તો તેણે આનંદાનંદ સ્વામીને કહેવું, પણ સીધું કોઈ ગ્રસ્તને કહેવું નહીં, કારણ કે ગમે એ ગમે એની પાસે મગાવે ક્યાં ચાલે. કોઈને કહેવું નહીં કે છે, જેનાથી કોઈને દુઃખ ન થાય. જો હરેક માણસ કોઈને કોઈ માણસ પાસે મગાવ્યા જ કરે તો તેનાથી પરસ્પર દુખિયા થઈ જાય. તે લખ્યું છે સાગરમાં, કૌકુ મિલે કૌકુ ન મિલહી એસે વિચારે શ્રીહરી દિલહી, સબ સંગ મેં સાદ પરાયે આનંદ મુનિ કો મુખી કરાય. કારણ કે સંઘમાં બધા સાથે યાત્રામાં વિચરણમાં હોય, કોઈ વસ્તુ મળે કોઈને કોઈ ન મળે, એટલે મહારાજે સંઘમાં હાથ પડાવ્યો અને આનંદાનંદ સ્વામીને મુખી બનાવ્યા. ઉપરી સંત હરિજન કુ ચૈયે જબહી મુખી પાસ માંગના તબહી, કોઈને કાંઈ જોઈએ તો મુખ્ય બનાવ્યા છે એની પાસે માગવાનું આનંદાનંદ સ્વામી પાસે. મિલે ન મિલહી કૌ વારા તાહિત મનકુન કરના ખારા, હા મળે ન મળે પણ જરાય ગરમ નહીં થવાનું, જે મળે એનથી ચલવી લેવાનું. અપને ઘર મેં ન મિલે ધારા, મહારાજ કે તમારા ઘરમાં કઈ તમારું મન ધાર્યું બધું મળે છે, તાકો મન મેં કરના વિચારા, એનો મનમાં વિચાર કરજો. અહીં તો તમે યાત્રા કરવા નીકળ્યા છો, વિન વિચાર અવગુણ હી લેવે મોક્ષ કો અંકુર છેદ હી દેવે, વગર વિચારે તમે જો અવગુણ લેશો તો તમારો મોક્ષ નો અંકુર કપાઈ જશે. તમને ખબર છે ને, આપણે બધા હુંવાળાને ડાયા છીએ ને, પણ યાત્રાએ જો નીકળો છો બધાના સ્વભાવ ઉઘાડા થાય, અહીં મારી સીટ અહીં હોવી જોઈએ, મને ઉતારો આવો કેમ, ગોદડું આવું કેમ, બાજા બાજ થાય. હરિભક્તો બે ત્રણ બસો કરીને યાત્રાએ નીકળે ને તો એકબીજા એ કાંસલા પકડ્યા જ હોય વેચમાં હરદ્વારમાં ગમે ને, જામી જ હોય તમારે. બાજા વગેરે આવે તો એને વંદન કરાય કે તમારી યાત્રા ફળીભૂત થઈ. મહારાજે કહ્યું કોઈ ખારું થવા નહીં, ડાયા રહેવાનું, જો અવગુણ લીધો એકબીજાનો તો મોક્ષની બુદ્ધિ નાશ થઈ જશે. તે સાંભળીને બધા ભક્તો રાજી થયા. પછી શ્રીહરિએ આનંદાનંદ સ્વામીને પણ કહ્યું હતું કે કોઈ પણ બાબતમાં તમને કાંઈ નિર્ણય કરવાનો ન હોજે તો મને પૂછજો, તમે બધાના ઉપરી હું તમારો ઉપરી. હરિ પ્રસન્ન હોય કે આનંદ મુનિ હું જોઈ, મોજ દીએ ફૂલ હારકી ચદર ઓઢાઈ સોય. પછી આ સંઘમાં સ્વામીએ બહુ સેવા કરેલી તો મહારાજે એને મોજ આપેલી, ફૂલહાર પહેરાયો હતો અને ચાદર ઓઢાડી હતી. ચરણ કમલ દીએ ઉર્મે, અને મહારાજે ચરણ કમલ છાતીમાં આપ્યા. સોળે ચિહ્ન સહિત, સોળે ચિહ્ન યુક્ત એવા ચરણારવિંદ છાતીમાં આપ્યા. તુમારે કરના ભક્તિ યહ શુદ્ધ હોવહી તવ ચિત્ત, મહારાજ કે તમને આ ખૂબ જ સારી સેવા આવડે છે, માટે તમે આ ભક્તિ કરજો જેથી તમારું અંતર શુદ્ધ થઈ જાય. એટલે આનંદાનંદ સ્વામી રહ્યા ત્યાં સુધી આ સેવા કરતા. પછી શ્રીહરિની સાથે જેટલા સંતોના દરબાર હતા તે બધાની પંગત કરાવી. તે સમયે સૌ પોતપોતાની રીતે પંગત કરીને બેસી ગયા. શ્રીહરિએ વિપ્રોને કહ્યું કે હવે પછી જે વિપ્ર વાણિયા અને કણબી પટેલ જેટલા જમવાના હોય ને એટલા એની ખીચડી એક બાજુ કાઢીને રાખી મેલો કે છે, સંતો સંતોમાં પીરશે અને દરબારોમાં પણ પીરશે. આનંદાનંદ સ્વામી સૌને ખીચડીમાં એક સરખી ધારથી ઘી પીરશે. આનંદાનંદ સ્વામીને ઘી હોંપ્યું, ઘી હતું થોડું ને બધાને પુગાડવાનું હતું, એટલે મહારાજે એને હોંપી દીધું. શું કામ કે આનંદાનંદ સ્વામીના હાથમાં પદ્મ હતું, તેઓ ગમે તેટલું પીરશે છતાં ખૂટતું નહીં તે શ્રીહરિ જાણતા. તેથી શ્રીહરિ કહે છે એક સરખી ધારે હવને પીરશું, તમ તમારે જાવા દો. વાત એમ હતી, એમને નહોતી ખબર કે મારા હાથે પદ્મ છે. ભગવાનને ખબર હતી, ગામના ભક્તો પ્રેમથી દૂધ લાવ્યા છે, તે દૂધને હું પીરશીશ. મહારાજ કે શ્રીહરિના કયા પ્રમાણે સંતોને પીરશું, પછી શ્રીહરિએ પંગતમાં દૂધ પીરશું. એકવાર બધું પહોંચાડીને પછી ફરીવાર પ્રેમથી પંગતમાં દૂધ ફેર્યું. ગામના ભક્તોનો અત્યંત ભાવ હતો એટલે જેને જે જોઈએ તે આગ્રહ કરીને પીરશું. જમનારા સૌને ઘણા તૃપ્ત કર્યા. દૂધ અને ઘી તો થોડું લાવ્યા હતા, જોયું દૂધ થોડું હતું ને ઘી થોડું હતું, એટલે દૂધ મહારાજે લીધું, ઘી આનંદાની સ્વામીને આપ્યું. બે માંથી એક ખૂટ્યું નહીં, તે બધાને પહોંચાડી દીધું. છતાં કાંઈક વધ્યું. જોનારા ભક્તોને ઘણું આશ્ચર્ય થયું કે આવું સામર્થ્ય મનુષ્યમાં હોય નહીં. આ ફણીણીમ બન્યું હતું. જેવા શ્રી હરિ મહાન, એવા જ તેમના પ્રતાપી સ્વામી પણ મહાન બન્યા હતા.
જે જેવા મહાન મહાન તેના સંત તેવા,
જેવા મહાન તેના સંત તેવા,
જે સર્વોપરી ભગવાન ભગવાન જેવા સંત તેના,
સર્વોપરી ભગવાન જેવા સંત તેના,
હર શ્રીજી જેવા મહાન મહાન તેના સંત તેવા,
શ્રીજી જેવા મહાન
સર્વપરી ભગવાન ભગવાન જેવા સંત તેના,
સર્વપરી ભગવાન ભગવાન જેવા સંત તેના,
સ્વામી આનંદાનંદ હાથે હતું પદ્મ તેને,
સ્વામી આનંદાનંદ હાથે હતું પદ્મ તેને,
જાણતા સહજાનંદ ખબર હતી નહીં સ્વામી ને, તેથી વારંવાર ઓછું હોય ત્યાં જમવાનું,
તેથી વારંવાર
ઓછું હોય ત્યાં જમવાનું, પીરસાવે કીર્તાન આનંદાનંદજી પાસે,
પીરસાવે કીર્તાન આનંદાનંદજી પાસે,
સંત અને ભગવાન લીલા કરે નિત નવી નવી,
સંત અને ભગવાન લીલા કરે નિત નવી નવી,
આપે સુખ અનંત વિચરતા આ ધરતી માં,
આપે સુખ અનંત વિચરતા આ ધરતી
માં, આપે સુખ અનંત વિચરતા આ ધરતી માં,
આપે સુખ અનંત વિચરતા આ ધરતી,
વિચરતા આ ધરતી માં,
વિચરતા આ ધરતી માં.
આ રીતે ભગવાન અને સંતો આ ધરતી ઉપર વિચરણ કરતા કરતા બધાને સુખ આપતા હતા. નિત્ય નિત્ય નવી નવી વાતો, નવી નવા ચરિત્ર કરી અને જીવને આ લોકની માયા મુકાવી ભગવત સ્વરૂપમાં જોડતા હતા. આ આનંદાનંદ સ્વામીનું આખ્યાન તો ઘણું લાંબુ છે ભક્તો, માટે અહીંયા આટલું રાખીએ. સહજાનંદ સ્વામી મહારાજની જય.